કારણે ભૂતકાળમાં તમારું ધ્યાન ખેંચ્યું છે, એની સાથે તમારા કોઈ સંસ્કાર, તમારી કોઈ સ્મૃતિ સંકળાયેલા છે, એવો કોઈ તારો એ તમારી એના દ્રષ્ટિપાતથી તમારી પ્રતીક્ષા કરે છે અને ઈચ્છે છે કે આપણે એને જોઈએ. તો આ પાછો જેમ પેલો ટ્રાન્સફોર્મ શબ્દ છે, તેવો ઇઝ ટુ ગેઇન, ઇઝ ટુ લુક, ટુ પરસીવ, મીટ માંડીને જોવું, દ્રષ્ટિપાત કરવો, આ રિલકેની કાવ્ય સૃષ્ટિમાં બહુ મહત્વની ક્રિયા છે. વૃદ્ધ કહે છે કે મહત્વનું એક જ ક્રિયાપદ છે, ટુ ગેઇન. પણ ગેઇઝિંગ ઇઝ એન આર્ટ, જે બહુ થોડાને આવડે તેવી કળા છે. કેમ જોવું તે કહીને પરસીવિંગની વાત કરે છે, ત્યારે એ પરસીવિંગ શું છે એ તો પાછળથી નવમી એલિજીમાં એને બહુ વિસ્તારપૂર્વક ચર્ચ્યું છે. તો કોઈ એક મોજું ભૂતકાળમાંથી તમારા તરફ આવતું હોય, કંઈક જેને તમે જેની બધી જ રેખાઓ ગોઠવીને બરાબર સુરેખ રીતે પ્રત્યક્ષ નથી કરી શકતા, એવી કોઈ સ્મૃતિ અથવા કોઈ એવી આનંદની ક્ષણ એકાએક પાછી આવીને આપણા જીવનને ભરી દે છે, અથવા તો એને જે સરસ ચિત્ર આપી શકે કે આપણે શેરીમાં થઈને જતા હોઈએ અને ખુલ્લી બારી આગળ કોઈ વાયોલિન વગાડે, આ વાયોલિન એ તમારી પાસે કશું માગતું નથી પણ એ તમને આપી દે. તમે બે માણસો ખાનગીમાં વાત કરી શકે એકબીજાના કાન પાસે જઈને, પણ તમે અહીં બેઠા છો અને વીણા કે સિતાર વગાડો તો તમે એમ કહેતા કે ભાઈ બીજા વડાવાળા નહીં સાંભળ્યા અમારું, એવું થઈ શકશે? એનો તો સૂર રણક્યો એટલે અવકાશમાં વ્યાપી ગયો. તો કે છે તમે પણ અહીં રણકથી વીણા જેવા થઈ જાઓ ને તો અવકાશમાં વ્યાપી જાઓ. વાયોલિન એઝ ઇટ રેકોગ્નાઇઝ ઇટ ગીવ ઇટ સેલ્ફ, જેવી રણકે છે કે તરત પોતાનું આત્મસમર્પણ કરે, ફૂલ જેવું ખીલ્યું તેવું એણે પોતાનું આત્મસમર્પણ કરી દીધું, એણે કંઈ સાચવી રાખ્યું નહીં. આપણને તો જે કંઈ થોડું મળ્યું તે ગાંઠે બાંધ્યું, સાચવી રાખ્યું. તો અહીં આટલી પંક્તિમાં એ આ વાત આવી શકે તો વાયોલિનના સૂરને તમે સાચવી રાખી શકશો નહીં, રણક્યો અને રણકાર થયો એટલે અવકાશમાં આપી ગયો. તો એ રીતે તમે કરો. ત્રીસ થી ચોત્રીસની પંક્તિ, બટ વેર યુ ઇક્વલ ટુ ઇટ, વેર યુ નોટ સ્ટીલ ડિસ્ટ્રોટ બાય એક્સપેક્ટન્સી એઝ ધો ઓલ વેર અનાઉન્સિંગ સમ બિલવડ એપ્રોચ, એઝ ઇફ યુ કુડ હોપ ટુ હાઉસ હર વિથ ઓલ ધોઝ ગ્રેટ સ્ટ્રેઇંગ થોટ્સ ગોઈંગ ઇન એન્ડ આઉટ એન્ડ ઓફન સ્ટેઇંગ ઓવર નાઇટ. ત્રીસ થી ચોત્રીસની પંક્તિ. તો મનુષ્યના હૃદયમાં થઈને બહારના જગતનું કશું ફરી ફરી પૂરી વાસ્તવિકતાને પ્રાપ્ત કરવા મથે છે. હવે કવિનો પ્રશ્ન મનુષ્યને છે, બટ વેર યુ ઇક્વલ ટુ ઇટ, કે બાહ્ય વાસ્તવિકતા સાચી રીતે વાસ્તવિક થવા માટે મનુષ્યના હૃદયને ની અપેક્ષા રાખે છે, એ વાત સાચી. પણ તો મનુષ્યની પાત્રતા છે આને માટે, મનુષ્ય આ કરી શકે? ત્યારે મનુષ્યને જે આ કામ સોંપવામાં આવ્યું છે એને ભરોસે, ત્યારે દુર્ભાગ્ય મનુષ્ય એ કરવાને પૂરો શક્તિશાળી નથી અને એને આ પોતાનું કાર્ય છે ને આ એને કરવાનું છે એવું એને સમજાય છે તો પણ એ પોતાની શક્તિ આ હેતુને સિદ્ધ કરવા માટે પૂરેપૂરી સંચિત કરી શકતો નથી. તો આપણે ત્યાં પણ આ રીતે દુર્યોધનની ઉક્તિ છે કે આપણે અમુક વસ્તુ કરવી જોઈએ, જાણીએ, એટલે જ એ વસ્તુ થઈ જતી નથી. અને અમુક વસ્તુ નથી કરવાની એમ જાણીએ છતાં એ વસ્તુ આપણે કરી બેસીએ છીએ. એટલે દુર્યોધને કહેલું કે જાનામી ધર્મ નચમે પ્રવૃત્તિ. ધર્મ એટલે મારું કર્તવ્ય શું છે તે જાણું છું, પણ એ દિશામાં હું ક્રિયાશીલ બની શકતો નથી. અને જાનામ્ય ધર્મ અધર્મ શું છે તે પણ જાણું છું, જે નથી કરવાનું તે છતાં નચમે નિવૃત્તિ, એમાંથી હું પાછો વળી શકતો નથી. ત્યારે જ્ઞાન મળી ગયું એટલે આપોઆપ કાર્યની દિશામાં આપણે આગળ વધ્યા એમ ન કહી શકાય. ત્યારે મનુષ્ય વિશે જે પછી કહ્યું કે વેર્યુન સ્ટીલ ડિસ્ટ્રોડ બાય એક્સપેક્ટન્સી, ત્યારે મનુષ્યની આ મર્યાદા છે. એ ઘણી બધી અપેક્ષાઓ રાખતો હોય છે અને એને કારણે એ કથામાં પોતાનું ધ્યાન એક સરખું ક્રિયા કેન્દ્રિત કરી શકતો નથી. તો આ એક્સપેક્ટન્સી, આ બધી અપેક્ષાઓ, એ તેની કેન્દ્રિત શક્તિની આડે આવે છે. એ હંમેશા પોતાને માટે કશું પામવાનું ઈચ્છા કરતો હોય છે. દરેક ઘટના એ પોતે વાસ્તવમાં કેવી છે તે નથી જોતો, એ રીતે નથી જોતો, પણ જાણે કે એ ઘટના પોતાની કોઈ સૌથી ઉત્કટ વાસના તે પ્રેમની છે, સ્ત્રી પુરૂષના પરસ્પરને આકર્ષણની. એટલે જાણે આ પ્રકૃતિ એને માટે જ રચી છે, આ પવન એને માટે જ વાય છે, આ ચંદ્ર એને માટે જ છે, એવું બધું એ માને છે. જાણે કે એની આ વાસનાની પૂર્તિ અર્થે જ આ બધું છે એમ એ માને છે. એટલે ડિસ્ટ્રોટ બાય એક્સપેક્ટન્સીનો અર્થ આ. ત્યારે અહીં કવિ જ્યારે માણસને એક ઉપાલંબ આપતા હોય, ઠપકો આપતા હોય એવું લાગે છે કે તું માત્ર તારો જ વિચાર કરે છે, તું જે જગતમાં રહે છે એ જગત અને આજુબાજુના આ બધા તારી સાથે જીવનારા પશુ પંખી માનવી આ બધા એનો તો વિચાર કરે છે ખરો. એટલે એક્ઝિસ્ટન્શિયાલિસ્ટ ફિલોસોફર છે તેમ કહી દીધું કે આ જગત છે એ કેવું છે, ન્યુટ્રલ છે, એટલે કે તટસ્થ છે, ઉદાસીન છે, એને તમારા ખુદ દુઃખમાં પડી નથી. એટલે એ જગત પાસેથી કથા પ્રતિભાવની અપેક્ષા રાખશો નહીં. પણ રિલકે એવું નથી માનતા, એમ કહે છે કે માણસે કેવળ પોતાનો વિચાર ન કરવો જોઈએ, જે પરિવેશમાં જીવે છે, જેની સાથે જીવે છે, બધાનો પણ વિચાર કરવો જોઈએ. તને જે કામ સોંપવામાં આવ્યું છે તેનો તને ખ્યાલ નથી, તું કેવળ તારે માટે બધી માંગણીઓ કરવાને ટેવાયેલો છે. પણ બીજી બાજુ જ્યારે ધીમે અવાજે કોઈ બીજું ન સાંભળે એમ કવિ માણસને બીજું પણ કહેતા હોય છે કે ધારો કે તું જેને ઈચ્છે છે, જેને ચાહવા ઈચ્છે છે, તે વ્યક્તિ તને મળી જાય. તો કવિનો પ્રશ્ન છે કે વેર વુડ યુ હાઉ સર, એટલે તું એને ક્યાં આશ્રય આપશે, જેને તો તારી પાસે તારા પ્રેમની તૃપ્તિ અર્થે બોલાવે છે તેને આશ્રય આપવાની તારી શક્તિ છે ખરી? તો એને માટે તારી પાસે કોઈ ઘર જેવું તો કશું છે નહીં. અને એ ક્યાં હોય? અહીં જે કવિ ઘરની વાત કરે છે એ ઘર એટલે આ ઈજ પથ્થરનું જણેલું ઘર નહીં, પણ જેનું આશ્રય સ્થાન સાચું ક્યાં છે? માનવીના હૃદયમાં છે. તો હૃદયમાં એને માટે આશ્રય સ્થાન તે રચ્યું છે ખરું? તો પછી કોઈને પ્રેમ કરવાનો અર્થ શું જો ન રચ્યું હોય તો? જ્યારે કવિનો પ્રશ્ન આ છે, એટલે કે જેણે પોતાના હૃદયને જ વિશાળ નથી કર્યું અને રિલકે કહે છે તેમ પોતાની ચેતનાને વધારે વ્યાપક નથી બનાવી અને એ રીતે સાચો અવકાશ નથી રચ્યો, તે પ્રેમનો પણ અધિકારી નથી. એટલે સાચું ઘર તે આ છે. તે ક્યાં છે? માનવીના હૃદયની અંદર. ત્યાં તો તારા બધા બારણા ખુલ્લા છે, ઓલ ધ ડોર્સ આર ઓપન. અને પછી એમાં શું આવે છે? બધું
તો કવિ પંક્તિમાં કહે છે, ગ્રેટ સ્ટ્રેઇન થોટ્સ ગોઈંગ ઇન એન્ડ આઉટ. કેટલા બધા વિચિત્ર પ્રકારના વિચાર નું તુમુલ ઘમસાણ મચી રહ્યું છે. વિચારો આવે છે અને જાય છે, અને કેટલાક વિચારો તો રાતવાસો રહી પડે છે, હૃદયને એકદમ છોડીને જતા નથી, એમ સ્ટેઇંગ ઓવરનાઇટ. ત્યારે આ મનુષ્ય સાચા અર્થમાં અનિકેત છે, એટલે કે હોમલેસ છે, ઘર વગરનો છે, એમ જયારે કહીએ છીએ ત્યારે રિલકેને તો આ કહેવાનું છે કે એણે પોતે પોતાના હૃદયને પોતાનું નિવાસસ્થાન બનાવ્યું નથી, તો બીજાને કેવી રીતે આશ્રય આપે. તો એ પોતાના આંતરિક અનુભવની વાત કરે છે. તો આ જગતમાં મનુષ્યને પોતાનું સ્થાન પ્રાપ્ત થયું નથી એ અર્થમાં એ અનિકેત છે, એ તો સાચું, અને તે અર્થમાં અસ્તિત્વવાદીઓ તો કહે જ છે કે મનુષ્યને આ જગતનો એ છે એવું લાગવાને માટે શું કારણ છે. એટલે મેન હેઝ નો સેન્સ ઓફ બિલોંગિંગ ઇન ધીઝ વર્લ્ડ. આ જગત એનું ઘર છે એવું એને લાગતું નથી, કારણ કે આ બધું જ આપણી પર ઉદાસીન છે, એ બધાને આપણી જોડે કોઈ સંબંધ નથી. પણ મનુષ્યનું પોતાનું હૃદય અને પોતાના આંતરિક અનુભવો તો પોતાના હોઈ શકે, પણ એ પણ પોતાના નથી. આપણું ધારો કે આપણું પોતાનું ઘર જ્યારે લગ્નનો કેવો પ્રસંગ આવ્યો હોય અને આપણું જ પોતાનું ઘર છે, આમ તો આપણી પોતાની માનીતી બારી છે, આપણી પોતાની બેસવાની જગ્યા છે, સુવાની જગ્યા છે, અને આપણે એનાથી જ ટેવાઈ ગયેલા છીએ. પણ આપણો ત્યાં કોઈ પ્રસંગ આવ્યો છે લગ્નનો, એટલા બધા મહેમાનોની ભીડ છે કે ઉભા રહેવાની જગ્યા નથી, અને ત્યારે આપણે આપણા પોતાના ઘરમાં જાણે કે આધાર વિનાના આશ્રય વિનાના અહીંથી તહીં અટવાયા કરીએ છીએ. તો મનુષ્ય આવી સ્થિતિ કરી છે, પોતાના હૃદયની સ્થિતિ મનુષ્ય આ જાતની કરી છે. તો પછી માણસ પોતે પોતાને જો આશ્રય નથી આપી શકતો તો બીજાને તો આશ્રય કેવી રીતે આપી શકે. જેને ઘર છે તે એના ચાપડાનીથી બીજાને આશ્રય આપે, પણ જેને પોતાને જ ઘર નથી તે બીજાને આશ્રય કેવી રીતે આપે. તો પછી આ પોતાના માટે કરવાનું, શક્તિ સંચિત કરવાનું મનુષ્ય કેવી રીતે કરે, તો એનો અર્થ એ થયો કે એણે ઘડી ઘડીના તરંગો રૂપે આવતી જે ઈચ્છાઓ છે એનો ત્યાગ કરવો જોઈએ. જો પોતાની શક્તિને એક જ કાર્યમાં કેન્દ્રિત કરવી હોય તો પછી એણે આ ત્યાગ ન કરવો જોઈએ, રિલકેનો આ પ્રશ્ન છે. અને એ પ્રશ્ન પછીથી બીજી એલિજીમાં લઈને વિગતે ચર્ચ્યો છે, પછી 35-38 પંક્તિ. એ જ વાત મનુષ્યને જે ઉપાલંબ આપ્યો છે અને એને જે આગળ જ્યાં વાત મૂકી છે, આ પ્રશ્ન મૂક્યા છે, અને તમે જોશો કે આ જાતની એક ડ્રામેટિક ક્વોલિટી, પ્રશ્નો જવાબ ઉદ્ગાર એ રીતે ચાલે છે. એની શરૂઆત જ પ્રશ્નથી થયેલી, અને પ્રશ્ન કેવો હતો, ચિત્કાર જેવો હતો. તો હજુ એ જ ટોનમાં આગળ ચાલે છે. શુડ યુ બી લોંગિંગ ધો સિંગ ધ ગ્રેટ લવર્સ. The fame of all they can fill is far from immortal enough. Those you envied them almost, those forsaken you found so far beyond the requited in loving. Premna vishayi vaat aagal chale chhe. Pratham drishtiye jota aa panktino artha apanne evo lage ke આપણી પોતાની અંગત વ્યક્તિગત કોઈ ઈચ્છા કે વાસનાની પૂર્તિનો ખ્યાલ આપણે છોડી દેવો જોઈએ અને આપણે તો ઈચ્છા કે વાસના એ કંઈક સર્જનાત્મક કાર્યમાં પરિણમે જ જોવાનું. વી મસ્ટ ગેટ એ સોંગ આઉટ ઓફ અવર લવ, સીન ધ ગ્રેટ લવર. તો એ ગીત પછીના દરેક પ્રેમીને હોઠે રહી જશે. પણ તમારા અંગત પ્રેમની કોઈ વાત નથી કરવાની. શકુંતલા કે દુષ્યંતની આપણે વાત કરી છે, કારણ કાલિદાસે એનું ગીત આપણને આપ્યું, એનું કાવ્ય આપણને આપ્યું, કે વાલ્મીકીએ રામ અને સીતાનું કાવ્ય આપ્યું. એટલે કે આપણી જે વ્યક્તિગત એવી જે વાસના અને ઈચ્છાઓ છે એનું આપણે સબ્લિમેશન કરવાનું છે. એટલે કે એને ઊંચા આશય તરફ વાળવાની છે, એનું ઉન્નયન કરવાનું છે. અને તે એનું પ્રેમનું કાવ્ય, પ્રેમનું ગીત. હવે આ વાત તો કે રિલકેની પોતાની આગવી છે એવું નહીં, ઘણા બધા કવિઓએ કહ્યું છે. એટલે પ્રથમ દ્રષ્ટિએ જે અર્થ લાગે છે તે વિશેષ રિલકેને કંઈક કહેવાનું છે. એ શું છે? તો આ તો તોમસમાને પણ કહેલું કે લેખક જે છે કે જે સર્જક છે એને પોતાના વ્યક્તિગત અંગત જીવન જેવું કશું નહીં. જે બીજા બધા જે માણસો છે તે તો એ રીતે વિચાર કરે ને કે મારે ખાતે બેંકમાં આટલા રૂપિયા જમા કરાવું, મારું આ ઘર બાંધવું, મારા મિત્રો, મારો આને માટે પ્રેમ, આ મારા શત્રુ, એમ કરીને પોતાના વ્યક્તિત્વની આજુબાજુ એક નાનકડું જગત ઉભું કરીને એમાં જે જીવાને ટેવાયેલો હોય છે. પણ સર્જકને તો આવું કોઈ અંગત એવું વિશ્વ નથી હોતું. એટલે જ આપણે ત્યાં જયારે કોઈ સર્જકના અંગત જીવન વિશે પ્રશ્ન પૂછે કે આ વાર્તામાં તેણે આમ લખ્યું છે, તો સરસ્વતીચંદ્રે ગૃહત્યાગ કર્યો તો ગોવર્ધનરામ ઘર છોડીને નાચી ગયેલા ખરા? તો આ પ્રશ્નના કામો છે. કારણ કે આખું સર્જન અલબત્ત આદર્શ રીતે જોતા મનુષ્યની પોતાની મર્યાદા હોય છે. હું પોતે વાર્તા કે કવિતા લખતી વખતે મારા પોતાના અંગત અનુભવથી બહુ દૂર ન જઈ શકું તે મારી મર્યાદા. પણ સર્જક તરીકે હું સમજી છું કે મારે દૂર જવું જોઈએ, કારણ કે હું મારું આત્મચરિત્ર નથી લખતો. ત્યારે થોમસ માને કહેલું કે ઇન ઓર્ડર ટુ બી અટરલી એ ક્રિએટિવ રાઇટર ઓર એ ક્રિએટિવ આર્ટિસ્ટ યુ મસ્ટ ડાય ટુ લાઈફ. આજે જીવનની પાસે અનેક જાતની આશા આકાંક્ષા અપેક્ષા રાખીને લોકો બધા યાચકની જેમ ઉભા છે અને બધા માગે છે કે અમને યશ આપો, અમને ધન આપો, અમને પ્રેમ આપો અને છેલ્લે અમને મોક્ષ આપો, વૈકુંઠ આપો, બધું માગ્યા જ કરે છે. હવે એ જગતમાં સર્જકે તો સાવ અકિંચન થઈને ઉભા રહેવાનું છે. તો ત્યાં ઉપનિષદમાં વાત આવે છે કે રૈક્વ નામનો ગાળાવાળો, ગાળું હાથના, ગાળું ભાડે પહેરવનારો માણસ, પણ એ બહુ મોટી સિદ્ધિ પ્રાપ્ત કરેલી. એણે ઉચ્ચ કોટીનો એ સંત પુરુષ હતો, જ્ઞાની હતો. એટલે જયારે એ રાજધાનીના પાદરે જઈને એણે ગાળું છોડ્યું ત્યારે રાજા એની બધી અપેક્ષાઓ લઈને અને પોતાની કુંવરી પણ એને પરણાવવા માટે તૈયાર થઈને મોતીલાલ રત્નના થાળ ભરીને આવે. એને સામું જોયું પણ નહીં અને ગાળું છોડેલું તેના છાયડામાં એ બેસી રહ્યું. તો આ અનાશક્તિ, યાચક થવું એ તો જુદી વાત, પણ કોઈ આપે તો ન લેવું કે એમાં મારી આસક્તિ નથી, મારા નથી જોઈતું. બીજા ઉપનિષદ બૃહદારણ્યકમાં યાજ્ઞવલ્ક્ય સંસાર છોડીને કેવળ સાધના કરવા માટે ઘર છોડીને ચાલી જતા હતા ત્યારે એની બે પત્ની મૈત્રેયી અને કાત્યાયની એને કહ્યું કે તમે બધું સરખે ભાગે વહેંચી લો. તો કાત્યાયની હતી એ બધા ભાગ પાડવા માંડી કે આ મને આપો, આટલું આને વધારે ગયું મને આપો, એમ બધું મને આપો, મને આપો એમ કરવા લાગ્યું. પણ મૈત્રેયી યાજ્ઞવલ્કની સાચી સહધર્મચારિણી હતી, ઘણા સ્ત્રી પુરુષો એકબીજાની સાથે રહેવા છતાં, જિંદગીભર સાથે રહેવા છતાં એકબીજાને ઓળખી નથી શકતા. કારણ કે સામી વ્યક્તિ એની અમુક ઈચ્છા કે વાસનાના સાધનરૂપ જ હોય છે, એથી વિશેષનો સંબંધ હોતો નથી. એટલે કાત્યાયની યજ્ઞવલ્કેને સાચા અર્થમાં ઓળખી શકેલી નહીં કે આ કોણ માણસ છે. સંસાર ચલાવે છે, બધું લાવીને આપે છે, એ જ અર્થમાં એણે જોયેલા. પણ મૈત્રીએ કહ્યું કે જેના વડે હું અમર ન થાઉં કે અમૃતને ન પામું, આ બધું તો નાશવન છે. તમે સારામાં સારું મોઢામાં મોઢું પટોળું લાવ્યા કે સરસ 500-600 રૂપિયા ખર્ચીને ઊનની સરસ મુલાયમ શાલ લાવ્યા અને બીજે વર્ષે ટુવા પડ્યા અને કાણા પડી ગયા, એટલું તમારું પટોળું કોઈ કારણે ફાટી ગયું, ચોરાઈ ગયું, આ બધું જ નાશવન છે. એ બધો વખત રહેવાનું નથી. અને સારામાં સારું લાગ્યા તો પછી આકારે શું થશે કે તમે પહેરીને કંટાળો, ગયા નથી ગમતું, મંદી પણ ઉતરી જાય છે. એટલે મૈત્રી આ સમજતી હતી કે તમે મને એવું કંઈ આપો છો કે જેનો નાશ ન થાય એમાં મને રસ છે. એનામ નામૃતાશ્યામ તેનામ કિમ કુર્યામ, જેના વડે હું અમર ન થાઉં તેને હું શું કરું. ત્યારે માણસમાં આ જાતની બે વૃત્તિ છે, કાત્યાયની વૃત્તિ અને મૈત્રીની વૃત્તિ. જે હિસાબી માણસ છે, આ મળ્યું આ ગયું હિસાબ તોટો, બસ એ જ કર્યા કરે અને ગાંઠે બાંધવાનું જ જાણે. ત્યારે રિલકે કે છે અને થોમસ માનનું મેં હમણાં વાત કહી તે પ્રમાણે કે ભાઈ ક્રિએટિવ આર્ટિસ્ટ હોય તેણે તો આ જાતના અંદર જીવનની એમાંથી બહાર નીકળી જવાનું છે. હવે અહીં માત્ર રિલકેને એટલું જ નથી કહેવું કે જે શક્તિ વડે કાવ્ય રચાય છે કે સર્જન થાય છે એ સંસારની વાસના ઈચ્છા પૂર્ણ કરવામાં કામમાં નથી આવતી, એ કશું બીજું જ છે, એટલું માત્ર નથી એમને કહેવું. ત્યારે એ કહે છે કે જ્યારે સ્ત્રી અને પુરુષ એકબીજાને ચાહે છે ત્યારે પોતાના અહંકારને પોષે છે કે હું આવો પ્રેમ પામી શક્યો, પોતાની ઈચ્છા તૃપ્ત થઈ છે તેનો આનંદ માણે છે. પણ એ સિવાયનો એક બીજો આનંદ છે અને તે એ પ્રેમને અમર બનાવવાનો, એવું કશું કરવું, એવું નિર્માણ કરવું, એવું સર્જન કરવું કે પેલી મૈત્રીએ માગણી કરેલી તેમ એ પ્રેમ થોડા વર્ષો પછી જીર્ણ થઈ ગયો, બંને વ્યક્તિ એકબીજાથી ટેવાઈ ગયા અને પછી તો એમ જ ચાલે એની ઘટમાળમાં અને એ જ ગરેડમાં પડીને જિંદગી પૂરી કરી. તો કે ના, બીજો રસ્તો છે. એટલે રિલકે કહે છે કે વન શુડ નો હાઉ ટુ સેલિબ્રેટ વન્સ લવ ઇન અ સોંગ. ત્યારે જુઓ કે આ એલિજી છે પણ એમાં બે વસ્તુ છે. ઘણું ખરું એલિજી વિશે આપણો એવો ખ્યાલ છે કે શોકાંજલિ, કશીક નિરાશા, કશુંક દુઃખ, કશોક આઘાત, એને નિમિત્તે કરેલું મરણ વિશેનું ચિંતન, મનુષ્યની નિયતિ વિશેનું ચિંતન અને શોક. રિલકેનો ખ્યાલ એવો નથી. એનામાં બંને વસ્તુ સાથે જાય છે, લેમેન્ટ એન્ડ પ્રેઇઝ. લેમેન્ટ એટલે વિલાપ અને પ્રેઇઝ એટલે સ્તુતિ, પ્રશસ્તિ. તો સંસ્કૃતમાં પ્રશસ્તિ શબ્દ પણ બહુ સરસ છે. પ્રશસ્ત એટલે કોણું, વિસ્તરેલું, જેની ચેતના વ્યક્તિગત સીમાથી બહાર નીકળીને વિસ્તરેલી છે, જે આ મારું આ તારું એમ કને વળગી નથી રહ્યો અને સંકીર્ણતાને ઉલંઘી ગયો છે, એ માણસ જ પ્રશસ્તિ કરી શકે, બીજા ના કરી શકે. બીજા કુસામત કરે, બીજા રીઝવવાનો પ્રયત્ન કરે, પણ સાચી પ્રશસ્તિ તો જેની ચેતના પોતાની વ્યાપક છે તે જ કરી શકે. એટલે રિલકે એ કહે છે કે આ સેલિબ્રેશન, લવ શુડ નોટ સ્ટોપ, ઇટ શુડ ટ્રાન્સેન્ડ ઇટ સેલ્ફ એન્ડ સેલિબ્રેટ. તો એણે પોતાને ઉલ્લંઘીને આ જાતનો ઉત્સવ રચવો જોઈએ. અને તે ગીતમાં અને તે કેવી રીતે કે જે લોકો પ્રેમમાં તરછોડાયેલા છે તે જે લોકો થોડું જ પામીને પ્રેમમાં સંતુષ્ટ થઈ ગયા છે અને જાજાને માટે એનું સાહસ કર્યું નથી, તો તેના પણ એને ગીત ગાવાના છે. એટલે જે 37 અને 38 પંક્તિમાં કહ્યું છે કે જ્યારે એવા લોકોને જોયા ને જેનો પ્રેમ જાણે બંને જણા તુષ્ટ છે એવું માનીને આપણે જણા કે એના પ્રત્યે અદેખાઈ પણ થઈ કે આ કેવો તરત પ્રેમ પામી ગયા. આપણે તો કેટલું બધું કેટલી બધી જંખના સેવી, કેટલા બધા સંઘર્ષો વેઠ્યા, કેટલી બધી પ્રતીક્ષા કરીને ના પામે, આ લોકો તો સહેજમાં પામી ગયા. એટલે કે ધોઝ યુ એન્વિડ ધેમ ઓલમોસ્ટ એ અને બીજા ધોઝ પર સે કરી કરછોડાયેલા યુ ફાઉન્ડ સો ફાર બિયોન્ડ રેક્વિટેડ ઇન લવિંગ. ત્યારે જે લોકો પ્રેમમાં સહેલાઈથી તૃપ્ત થઈ ગયા તેના કરતા જયારે પ્રેમને વિશાળ કર્યો અને તૃપ્તિને અધી રાખી એ વધારે સાચા. કારણ કે રિલકે ને મન સાચો પ્રેમ તે તરત પોતે પોતાની તૃપ્તિ પામી લે છે તે નથી. તો એ પ્રેમ તો કેવો હોય? ક્ષુદ્ર હોય. ચાલો બધું જ મળી ગયું તો એને તો પછી પ્રેમને પ્રેમનો મહિમા જાણ્યો જ નથી. એટલે કબીરે કહેલું કે સૌથી ગહન શું છે તો કે ઢાઈ અક્ષર પ્રેમ કા. આ પ્રેમનો જે અઢી અક્ષરનો શબ્દ છે એના જેવું ગહન કશું નથી દીધું. એટલે રિલકે કહે છે કે જે લોકો સહેલાઈથી એમાં તૃપ્તિ પામી નથી તે ખાતા અર્થમાં પ્રેમી નથી. જે પોતે તૃપ્તિને છેટે રાખી શકે છે અને ચિરકાળ સુધી એ જ જાતની તીવ્રતાથી એ જ જાતની ઉત્કટતાથી ચાહવાનું જેને માટે શક્ય છે તે સાચો પ્રેમી. તૃપ્તિ એટલે સમાપ્તિ, અને સમાપ્તિ પછી જીવન ક્યાં રહ્યું? એટલે જે લોકો સહેલાઈમાં તૃપ્તિ માની લે છે તે લોકો થાકેલા છે, હારેલા છે, શક્તિ વગરના છે. માટે એટલે જે લોકો સાચા પ્રેમના ક્ષેત્રમાં પ્રવેશવા ઈચ્છે છે તે લોકોએ તો આવા ભવ્ય વિરાટ પ્રેમની સ્તુતિ કરતા તેમને આવડવું જોઈએ. એટલે પછી 38 થી 44 પંક્તિમાં એના વિશે કવિ વાત કરે છે. અને જાણે કે જે લોકો સાચો પ્રેમ પામવા ઈચ્છતા હોય તેને ઉદ્દેશ્યને કવિ કહે છે. એટલે આપણને બધાને ઉદ્દેશ્યને મનુષ્યને કે જો ભાઈ પ્રેમની વાત હોય તો તમે આ ધ્યાનમાં રાખો. બિગીન એવર અ ન્યૂ ધેર નેવર એટેઇનેબલ પ્રેઇઝ. જો એ શબ્દ મહત્વનો કયો છે? બિગીન એવર અ ન્યૂ, સદા સદા નવો નવો આરંભ કરો. પ્રેમની ટેવ ન પડી જવા દો. કે તમે સર્જક થયા હોય તો કવિતા લખવાની હથોટી બેસી ગઈ. અને જેમ રેમઠવાળા કવિઓ કરતા હતા કે બધાને કે અઠવાડિયે મળે અને 100 હાઈકુ લખી લાવવાના દરેકે આવે ત્યારે, તો એવી હથોટી બેસી ગઈ છે. તમે બધું સહેલાઈથી ઘણું બધું લખી કાઢી શકો. તો એ એ રિલકે કહી શકે એ સાચું સર્જન નથી. અને એક જગ્યાએ રિલકે પોતે કહ્યું છે કવિની વાત કરતા કે કવિ કોણ છે? તો કહે છે કે હી ઇઝ એ પરપેચ્યુઅલ બિગિનર, જે સદા નવો નવો આરંભ કર્યા કરે છે. એની પૂર્ણાહુતિનો તો પ્રશ્ન જ નથી આવતો. આ કઈ સત્યનારાયણની કથા નથી કે ચાલો પૂર્ણાહુતિ થઈ ગઈ, 5મો અધ્યાય પૂરો થાય તેને જણાવવા જોતા હતા, રેવાખંડે 5મો અધ્યાય સમાપ્ત, લાવ પ્રસાદ વગેરે. અને એમાં પૂર્ણાહુતિ નથી હોતી. એટલે નવો નવો આરંભ હંમેશા થવો જોઈએ. એક દિવસ ઉગે અને આપણને એમ ન લાગે કે જીવનમાં, પ્રેમમાં, કાર્યમાં, કવિતામાં, કથામાં નવો આરંભ નથી કર્યો, બધું કાલનું જ વાસી રાખ્યું છે. તો વાસી ખાવાનું આપણે ખાઈ શકતા નથી, તો વાસી જિંદગી તો ભાર લઈને, ઉકળો લઈને કેમ ફર્યા કરીએ છીએ? કેમ માણસના મોઢા પર એ જાતની તાજગી નથી દેખાતી? કારણ કે બધું વાસી લઈને ફરે છે. એટલે એવર અન્યુ, સદા નવીન, એવર અ આરંભ કયા કરવો જોઈએ અને શાને માટે? તો કે આ જગતમાં કેટલું બધું અદભુત છે, કેટલું બધું વિસ્મયકારક છે. કેવો અદભુત પ્રેમ આપણે જોયો છે. તો આ બધું એવું છે કે તમે એની સ્તુતિ ગાઓ તો એ સ્તુતિ પૂરેપૂરી ગાઈ શકાય નહીં, એટલો બધો એનો મહિમા છે. એટલે બીજો મહત્વનો શબ્દ આ છે, નેવર એટેઇનેબલ, જે સદાને માટે દુર્લભ છે, જે કદી પામી શકાતો નથી. તે ત્યારે આપણી માંગણી એવી હોય કે જેને તરત ભાઈ તમારે શું જોઈએ, તો કે સારી નોકરી મળે, સારું ઘર મળે, સારી વહુ મળે, સારા મિત્રો મળે, સુખ મળે, બસ ઓ આટલું જ લઈ લો. કારણ કે પછી તો આ બધું જ વાસી થઈ જવાનું, ટેવાઈ જવાનું. જે દિવસે નવું ઘર બાંધીને રહેવા ગયા અને બધા મિત્રોએ વખાણ કર્યા કે ભાઈ તમારું ઘર તો તમારું, હા આવું ઘર વડોદરામાં જોયું નથી બીજું, ત્યારે તે દિવસે બહુ સારું લાગ્યું ને ઉત્સાહમાં બધાને જમાડ્યા પણ ખરા, પ્રશંસા કરે તો તેને તો મિષ્ટાન્નનો બદલો મિષ્ટાન્ન, જેવી પ્રશંસા મીઠી તેવું મિષ્ટાન્ન મીઠું. પછી તો રહ્યા ટેવાઈ ગયા, ભીતમાં ખાડા પડ્યા, આટ પડી, ક્યાંકથી પાણી ગળવા માંડ્યું, એકાદ વાર ચોરી થઈ, બારીના કાચ તૂટ્યા, પાઇપ બગડી, પ્લમ્બરને બોલાવો, સુતારને બોલાવો, એ પાછી જફાબંધી શરૂ થઈ. ત્યારે આ બધું કેવું છે, એટેઇનેબલ છે, બહુ ઇઝીલી એટેઇનેબલ છે. અને જે સહેલાઈથી પામીએ તે સહેલાઈથી ખોઈએ, અને એવી રીતે ખોઈએ કે ખોયાની ખબર ન પડે કે ખોયું. ઘણા માણસો એવા છે ને તમે આંખોમાં એવું બોલપણ જુઓ કે કઈ મહત્વની વસ્તુ ખોઈ બેઠા છે, પણ એમને હજી સમજ નથી પડી કે આ ખોઈ બેઠા છે. જેણે જાણ્યું કે મેં કોયું તે શોધવા નીકળ્યો, અને તેને સમજાયું કે આ શોધ છે એ જન્મ જન્માંતરની શોધ છે, એક જન્મમાં પૂરી થતી નથી. એટલે કહે છે કે નેવર એટેઇનેબલ, ઇવન હી સેટિંગ વોઝ અ પ્રિટેક્સ્ટ. તો પછીની પંક્તિમાં કહે છે કન્સિડર, જો આ વિચાર તમે જો આનો વિચાર પર વિચાર કરો, આ હું કહું છું તે ધ્યાનમાં રાખો. કન્સિડર, તમે કવિ છે તો કોઈ દિવસ એમ નથી કહેતા કે તમે આ હું કહું છું તે માનો ના, તમે એને વિશે તમે જાતે વિચાર કરી જુઓ તમને શું લાગે છે. કન્સિડર ધ હીરો કન્ટિન્યુઝ, ઇવન હી સેટિંગ વોઝ અ પ્રિટેક્સ્ટ ફોર ફર્ધર એક્ઝિસ્ટન્સ એન્ડ અલ્ટિમેટ બર્થ, બટ લવર્સ આર ટેકન બેક બાય એક્ઝોસ્ટેડ નેચર ઇન ટુ હર સેલ્ફ. એઝ ધો સચ ક્રિએટિવ ફોર્સ કુડ નોટ બી એક્ઝર્ટ એટ ટ્વાઇસ. અહીંયા પંક્તિમાં કવિ પ્રેમનો ખૂબ મોટો મહિમા કરે છે કે બે વ્યક્તિ પ્રેમ કરે એ એટલો મોટો તો પ્રસંગ છે જગતમાં, કે એવી પરિસ્થિતિ ઉભી કરીને પ્રકૃતિ પોતે પણ થાકી જાય છે કે હવે બીજી વાર આવો પ્રસંગ ન મારાથી ઉભો થાય. બાકીનું તો બીજું બધું રેડિયા ચાલ્યા જ કરે છે, રાજાઓ આવ્યા અને ગયા, સરકારો ઉથલી ને બીજી આવી, ખાંડ તેલના ભાવ વધ્યા, એમને ચાલ્યા જ કરવાનું. પણ સાચા અર્થમાં બે પ્રેમીઓ ભેગા મળ્યા એની પાછળ જે શક્તિ ખર્ચાય છે ને જે શક્તિ પ્રગટ થાય છે તે એટલી પ્રચંડ છે કે એને યોજના કરનાર આજે જે કંઈ તત્વ છે તે પણ થાકી જાય છે. એટલે કહે છે ને કે બટ લવર્સ આર ટેકન બેક બાય એક્ઝોસ્ટેડ નેચર, એક્ઝોસ્ટેડ, શ્રાંત, ક્લાંત, થાકી ગયેલી. એટલે જ કહે છે કે જે પ્રેમમાં જે બને છે એ એટલું બધું ગહન છે કે તમે સહેલાઈથી એનો શ્લોક રચી કાઢો એવું ના બને. આખી મંગળાષ્ટક ડઝનબંધી લખવાનો પ્રશ્ન નથી, આ તો સાચા પ્રેમનો મહિમા છે. ત્યારે એ તો ફરી ફરી આ પ્રશસ્તિ પ્રેમની, નહીં તો કેમ દુનિયામાં શા માટે પ્રેમની બધી કવિતાઓ લખાયા જ કરે છે. સૌથી પહેલી ઋગ્વેદમાં આવી, પછી ઉપનિષદમાં આવી, અને ત્યાર પછી તો વાલ્મીકીએ રામ અને સીતાનો પ્રેમ ગાયો, ભાગવતમાં કૃષ્ણ અને રાધાનો અને ગોપીનો પ્રેમ આવ્યો, અને મહાભારતમાં કેટલી બધી પ્રેમકથાઓ છે, જાત જાતના પ્રેમ છે મહાભારતમાં. અને હજુ પણ આજે આપણે આખા જગતના સાહિત્યમાં પ્રેમની કેટલી બધી વાતો સાંભળીએ છીએ. રોમિયો જુલિયેટ, એન્ટોની ક્લિયોપેત્રા, કેટલા બધા. તો એનું કારણ એ જ છે કે પ્રેમનું ગીત પૂરું ગાઈ શકાતું નથી. એનો મહિમા હજુ આ કૃતિમાં સમાઈ ગયો એવું કદી કવિને લાગ્યું નથી. અને માટે તરત જ બીજી પેઢીના કવિઓ નવેસરથી આરંભ કરે છે. અને જે દુસ્સાધ્ય છે, જે દીકરી દુષ્પ્રાપ્ય છે, તેને માટે ફરી પાછા પ્રયત્નશીલ બને છે. એટલે રિલગેની દ્રષ્ટિએ અસ્તિત્વનું જે ઊંચામાં ઊંચું શિખર છે તેના ઉપર પ્રેમીઓ છે. અને માટે બીજાને માટે ત્યાં સુધી પહોંચવાનું બહુ અઘરું છે. તો દે આર ઓન ધ સમિટ ઓફ એક્ઝિસ્ટન્સ, હાઈએસ્ટ સમિટ ઓફ એક્ઝિસ્ટન્સ, ઊંચામાં ઊંચા શિખર પર છે. એને એટલે જ નેવર એટેઇનેબલ. પણ આ પ્રેમીની આગળ પાછું એક બીજું પાત્ર કવિએ મૂક્યું છે, એને શું કહે છે, હીરો અને પરાક્રમી પુરુષ, નેપોલિયન, નેલ્સન, રાજા વિક્રમ, રાણા પ્રતાપ, હીરો. તો એ પણ લોકોત્તર છે. આપણે બધા જે પરાક્રમ કરવાના હતા એનાથી તો ઘણે દૂર જઈને એ જાતને હુમી દઈને કંઈ પરાક્રમ કરે છે. ત્યારે આ લોકોત્તરતા રિલકેને આકર્ષે છે. અને આખી છઠ્ઠી એલીજી એણે આ હીરો અહીંયા તો એ અહીંયાથી આટલું કહીને મૂકી દેશે, પણ એને વિશે વિસ્તારથી છઠ્ઠી એલીજીમાં કહ્યું છે. તો એ તો આપણે બધા કેવા છીએ, પ્રવાહપતિ જ છીએ. જેમ સમયનો પ્રવાહ વહેતો જાય છે તેની સાથે આપણે આગળ ચાલ્યા જઈએ છીએ. પણ હીરો શું કરે છે, તો એ પોતાનું એવા અપૂર્વ એવા પુરુષાર્થથી પ્રવાહની બહાર નીકળીને પોતાના મહાન કાર્યની પડચે ઉભો હોય છે. એ પ્રવાહપતિ જ નથી, હીરો કન્ટિન્યુઅસ, એનું કશું પૂરું થતું નથી. તો જે બનાવવાનો જે પ્રવાહ છે, ઘટનાઓનો, કરંટ ઓફ ઇવેન્ટ્સ, ત્યારે એમાં તો બધું વહી જાય છે. અબ તો કેટલા બધા જીવી ગયા, પણ નદીના પ્રવાહમાં જેમ તમે એક બિંદુને બીજા બિંદુથી ઓળખી શકતા નથી, તેમ આવી કેટલી બધી વ્યક્તિઓ સમાજમાં આવીને જીવી ગઈને જતી રહી, કોણ જાણે છે એના વિશે. પણ સમાજ હીરોને એવી રીતે ભૂલી ન શકે. ત્યારે એના સમયની પછીની પેઢીઓ પણ પોતાની ચેતનામાં આ હીરોની સ્મૃતિને જાળવી રાખે છે. તો આ કવિ કહે છે કે આ સાચી અમરતા. પણ અમરતાનું કારણ તમારા પોતાના પુરુષાર્થમાં રહેલું છે, કોઈની ઉદારતાને કારણે નહીં. એટલે પોસ્ટેરિટી, એટલે પછીની પેઢી, તો હીરો ઇઝ પ્રિઝર્વડ ઇન ધી કોન્શિયસનેસ ઓફ પોસ્ટેરિટી. અહીં કવિ બીજા સ્મારકોની વાત નથી કરતા. ત્યારે અહીંયા જે કવિ કહેવા માંગે છે તે ખ્યાલ કંઈક આવો છે કે ઇતિહાસ જેને સારવી લેવાનું છે, જેને અમર કરવાનું છે, તેને માટેના રૂપનો આવિષ્કાર કરે જાય છે. તો બધા જ કંઈ પરાક્રમી પુરુષો જીતતા નથી, રણમાં કપી જાય છે, હારે છે, દાખલા તરીકે રાણા પ્રતાપ. તેમ છતાં ધે સ્ટેપ ઇન ટુ પરમેનન્સ, કે હારવાથી કે મરવાથી એ લોકો ક્ષય પામતા નથી, ઉલટું શાશ્વતીમાં પ્રવેશે છે. ધે સ્ટેપ ઇન ટુ પરમેનન્સ. ત્યારે કારણ કે એના મૃત્યુ દ્વારા જ એનું સાચું સ્વરૂપ પ્રગટ થાય છે. ત્યારે બધે આપણી પુરાણ કથાઓમાં હંમેશા એવું આવે કે માણસ છે તે ગમે તેવું માયાવી રૂપ ધારણ કરે પણ મરણ વખતે એનું સાચું રૂપ પ્રગટ થાય. દાખલા તરીકે પેલો મારી જે રાક્ષસ હતો એ સુવર્ણમૃત બનીને સીતાને લોભાવવા આવ્યો પણ જયારે એને બાણ મારીને મરી ગયો ત્યારે પોતાનું સાચું રૂપ પ્રગટ થઈ ગયું. તેમ જે હીરો છે એ પોતાના મરણ દ્વારા જ પોતાના આત્યંતિક સમર્પણ દ્વારા જ પોતાના જીવનને ન્યોછાવર કરવાની ક્રિયા દ્વારા જ પોતાના સાચા રૂપને પ્રગટ કરે છે અને પછી એ પ્રગટ થયેલું રૂપ એ પેઢી દર પેઢીની માનવ જાતિમાં એ ચેતનામાં સમૃદ્ધ થઈને રહે છે, સચવાઈને રહે છે. ત્યારે એને માટે તો આ મરણ એ જ એનો અલ્ટિમેટ બર્થ, એ એનો છેલ્લો આત્યંતિક સાચો જન્મ, તે પહેલાના અનેક જન્મો પછીનો અંતિમ. ત્યારે એ જેણે એણે જે કંઈ કાર્યો કર્યા અને એના આ આત્યંતિક રૂપને ઘડવામાં જે કંઈ એ ફાળો આપ્યો એ બધું ત્યાં સાર્થક થાય છે. અને એટલા માટે આખરે એનું રૂપ એની સાચી વાસ્તવિકતાને અને પૂર્ણતાને પામે છે. અને રિલકેને મને આ એક બહુ મોટી વાત છે કે તમે જે કરો એને એની સાચી વાસ્તવિકતા પ્રાપ્ત થવી જોઈએ અને તમે જે કરો એને તમારી શક્તિ પ્રમાણે પૂર્ણતા સુધી લઈ જવાને માટે તમે પ્રયત્ન કરેલો હોવો જોઈએ. એ સિવાયનું બધું જ દિલ ચોરી જેવું જે ન ચાલે. ત્યારે એનું જે સેટિંગ અહીંયા કહ્યું છે એને ઇવન ઇઝ સેટિંગ વોઝ અ પ્રિટેક્સ ફોર ફર્ધર એક્ઝિસ્ટન્સ. તો સેટિંગ એટલે અસ્ત અને અસ્ત એટલે મરણ. તો એ મરણ પણ એક નવા આરંભને માટેનો પરિવેશ છે એ અર્થમાં લેવાનું છે. ત્યારે આ રીતે ઉપલબ્ધ દ્રષ્ટિએ જોતા જ ઉપલબ્ધ દ્રષ્ટિએ જોતા જ કોઈને આ સેટિંગ એ અંત લાગે. કેમ કે સૂર્યનો અસ્ત થાય છે પણ આપણે જાણીએ છીએ કે પાછો એનો ઉદય થવાનો જ છે. ત્યારે એ તો સુપરફિશિયલી ઓનલી ઇટ ઇઝ અ સેસેશન ઓફ એક્ઝિસ્ટન્સ. પણ માત્ર એ તો દ્રષ્ટિગોચરતાની સીમાની બહાર જાય છે એટલું જ. પણ એમાંથી જ કારણ કે ઉપરનું કોચલું મરણને કારણે ખસી જાય છે અને ખસી જતા એનું સાચું રૂપ પ્રગટ થાય છે. ત્યારે આ વાત આ હીરોને વિશે અહીંયા રિલકે કહી છે. પછી બાકી જે પંક્તિ રહી પછી આપણે કરીશું. 44-47મી પંક્તિ દસ ગસ્પા સ્ટાંપા મીન ઇનફ ટુ યુ યસ એન્ડ એઝ એની ગર્લ હુઝ બિલવેડ હેઝ સ્લીપ્ડ અવે માય ફીલ ફ્રોમ ધેટ ફાર ઇન્ટેન્સર એક્ઝામ્પલ ઓફ લવિંગ શુડ આઈ બટ બીકમ લાઈક હર. ત્યારે ગસ્પારા સ્ટાંપા નામની 16મી સદીમાં થઈ ગયેલી એક છોકરીની વાત કરે છે અને એને 31 વર્ષની ઉંમરે ગુજરી ગઈ અને એનો જે પ્રેમી કાઉન્ટ કોલાલ્ટિનો ડી કોલાલ્ટો કોલાલ્ટિનો ડી કોલાલ્ટો નામનો એનો પ્રેમી એણે એને તરછોડી દીધેલી અને એ તરછોડાયાની વેદનામાં એણે અમુક કાવ્યો લખેલા અને એ કાવ્યો રિલકેના વાંચવામાં આવેલા અને રિલકેની કવિતાઓ એ વેદનાની કવિતા ખૂબ જ ગમી ગયેલી તો એનો અહીં ઉલ્લેખ છે. અને આવા જે લોકો પોતાની સંસારમાં દુઃખ વેદના અસંતોષ આ બધું તો બધાને જ લગભગ ભોગવવું પડે છે, કારણ કે આપણે સૌ આપણી અપૂર્ણતાઓ લઈને જ જન્મ્યા છીએ અને આપણા જીવનમાં એક ગાળો આવે છે જ્યારે આપણે આખરે આપણી અપૂર્ણતાને અપૂર્ણતા તરીકે ઓળખવાની હિંમત કરી શકીએ છીએ ત્યારે આપણે કંઈક નમ્ર બનીએ છીએ અને બહુ જ આક્રોશપૂર્વક કે આવેશથી કોઈની સાથે વ્યવહાર કરતા નથી. એક જાતનું સૌમ્ય એવું જીવનનું પછી આપણને દર્શન થાય છે. ત્યારે રિલકે કહે છે કે વેદના તો બધાને જ આ સંસારમાં સહેવાની આવે, પણ પ્રશ્ન આ છે કે તમે જે કંઈ અનુભવ્યું, સુખ હોય કે દુઃખ, એનું તમે શું કર્યું? પ્રશ્ન આ છે કે તમે જે કંઈ અનુભવ્યું, સુખ હોય કે દુઃખ, એનું તમે શું કર્યું? કારણ કે અનુભવમાં જે કંઈ આવે છે એ બધું તો શું છે, કાચી ધાતુ છે. જેમ કે તમે ખાંડમાંથી સોનું કાઢો કે તમને ત્યારે એ આખું બતાવવામાં આવે તો તમને એમ લાગે કે આ તો માટીનું ઢેફું જ છે. જાણનારા જ જાણે કે આમાં સોનું રહેલું છે. ત્યારે એ રીતે તમને જ બધું મળે છે અનુભવો, સુખના દુઃખના સંતોષના અસંતોષના ક્રોધના પ્રેમના દ્વેષના કારુણ્યના આ બધા જે અનુભવો છે જીવનમાં જે મળે છે એ તો કાચી ધાતુ જેવા છે. એને સંસ્કારીને એમાંથી જે કંઈ તમે સર્જી શકો તેનું મહત્વ, તમારી લાગણીનું મહત્વ નહીં. રિલકે કહે છે કે આ જીવન રીતિ સાચી છે, નહીં તો આ સંસારમાં સૌથી નિકટની વ્યક્તિને પણ આપણા સુખ દુઃખની કેટલી પડી છે. આપણો દાંત દુખતો હોય તો સામે બેસીને ચા પીનારા નથી, બહુ નજીકના માણસો. આપણે કોઈ કારણે ઉદાસ હોઈએ તો આપણી પાસે બેસીને હસનારા આપણા પ્રિયજનો જ નથી છે. એટલે કોઈએ સહાનુભૂતિના છેડાને બહુ ખેંચવાનો પ્રયત્ન નહીં કરવો, એ બહુ ટૂંકો છે. અને પછી કોઈની દયા પર જીવવાનું તો આપણને ગમે નહીં. એટલે રિલકે કહે છે કે આ બધી લાગણીનો તો શું અર્થ, આ બધી લાગણીના શા લેખા મારવાના હોય આપણને? આજે આ લાગણી થઈ ને કાલે બીજી થઈ, કોણ એના પર ધ્યાન આપશે? પણ તમે એ લાગણીને કોઈ સર્જનને નિમિત્તે જો ગણ્યું હોય અને એ ક્ષણભંગુર ક્ષણ જેવી લાગણીમાંથી લોકોની સ્મૃતિમાં ટકી રહે એવું કશું અમર સર્જ્યું હોય તો કોઈ સંસારમાં રહેશે. દાખલા તરીકે આ ઘાસપારા સ્તાંપા, આવા રાજવંશી પ્રેમીનો પ્રેમ મળ્યો. જ્યારે પ્રેમ મળ્યો ત્યારે તો એમ જ માન્યું હશે કે મારું કેટલું મોટું સદભાગ્ય, પણ પછી તરછોડીને જતો રહ્યો. અહીં 31 વર્ષની નાની વયમાં ગુસ્સો બચ્યા, વેદના ભોગવવાના, એમાંથી એને કાવ્યો સર્જ્યા. તે ત્યાર પછીથી ચાર સદી પછીના આવેલા કવિએ વાંચ્યા અને એને લાગ્યું કે આ વસ્તુ અમર છે. ત્યારે રિલકે એલિજીઝમાં ખાસ કરીને આ કહેવા માગે છે, એનું ફરી ફરી આવશે. કે આપણા સુખ દુઃખ છે એને જાજુ મહત્વ આપશો નહીં, એમાંથી કશુંક નિર્માણ કરવાની તમારામાં શક્તિ હોય તો ઠીક છે, બાકી આ બધી લાગણીઓ ક્ષણબંધુ હોય છે, આપણે એને વળગી રહેવા માંગીએ તો પણ વળગી રહી શકતા નથી. બદલાનો કિમ્યો એક જ છે કે જે ક્ષણજીવી છે તેમાંથી કશુંક અમર સર્જો તો જ જીવવામાં રસ પડશે, ને તો જ તમને લાગશે કે મરણ જેવું કશું છે નહીં, નહીં તો મરણની ભીતિ આપણને પીડા કરશે. 31 વર્ષની ઉંમરે જેનું અવસાન થયું તેને આજે આપણે 4 સદી પછી કેમ સંભાળીએ છીએ? એને પ્રેમ કરેલો હતો એ લાગણીને કારણે નહીં. ત્યારે આ એણે કહ્યું, એટલે રિલકેએ કહ્યું કે આવા જે પ્રેમીઓ છે એ આપણી પ્રશસ્તિને લાયક છે, એનો શોક ન હોય. એટલે આ એલિજીઝમાં આવા પ્રેમીઓની રિલકે પ્રશસ્તિ કરે છે, એમના વ્યક્તિત્વને માટે થઈને, અને એમણે જે આપણી આગળ આદર્શ મૂક્યો કે જો લાગણી હોય તેનું આકરણ, એ માટે થઈને, જેથી કરીને ભવિષ્યમાં જે લોકોને આવા તરછોડાયેલા પ્રેમની વેદના સહન કરવાની આવે તે લોકોને આ વાત સમજાય કે આપણી નિયતિને પણ ઉલ્લંઘીને આપણે કંઈક કરી શકીએ છીએ. સંસારમાં મોટાભાગના લોકો ભાગ્યને દૈવને નિયતિને વશ થઈને જીવનારા, પણ નિયતિનાથી પણ પર જઈને એને ઉલ્લંઘીને જીવનારા એ ખરા, અને રિલકે એ આદર્શની વાત કરે છે. માટે એણે ગાસ્પારસ સાંપાની વાત કરી. ત્યારે પણ છતાં એમ માનવાનું નહીં કે રિલકે ને મન આટલું જ કંઈક સર્વસ્વ છે. રિલકે તો કહે છે કે આ તો એક પ્રાથમિક ભૂમિકા છે, પ્રેમમાં તરછોડાયા પછી આપણા ભાગ્યને ઉલ્લંઘી જવું અને ભાગ્યને પરાધીન થઈને જીવવું નહીં, આટલું જ જો આપણે કહીએ તો એ તો એકમાત્ર પ્રાથમિક ભૂમિકા થઈ. ત્યારે પ્રેમમાં જે મહત્તાનો માર્ગ છે ત્યારે એમાં શું છે કે જે પરિસ્થિતિ પ્રેમમાં તરછોડાયાની છે એને સ્વીકારી લેવી એટલા માટે નથી, આપણે એ પરિસ્થિતિ સ્વીકારી લઈએ, સ્વીકારી લીધા વિના છૂટકો નથી માટે કશીક લાચારીથી, તો રિલકે કહે છે કે એ ન ચાલે. સ્વીકારી લીધા પછી એ પ્રેમીને માટે મનમાં દ્વેષ તિરસ્કાર ન હોવો જોઈએ, પહેલા હતો તેટલો જ પ્રેમ રહેવો જોઈએ. જો આ કરી શકો તો સાચું, નહીં તો તેનો તિરસ્કાર કે દ્વેષ પ્રેમીને માટે તમને પીરશે જ. કોઈના પર ક્રોધ કરીને આપણે રાજી થતા નથી, એ ક્રોધની જાળ આપણને પણ બાળે છે. કોઈને છેતરાથી આપણને નરો આનંદ થતો નથી, કારણ કે આપણે પણ અંદરથી છેતરાયા હોઈએ છીએ. આપણી ભાષા એવી છે કે અનેક રીતે એને વાપરી શકાય, કોઈને માટે લાગણી ન હોય છતાંય આપણે એવા શબ્દો બોલીએ કે કોઈને એમ લાગે કે નરો પૂજ્ય ભાવ છે, પણ છતાં આપણું મન તો ડંખે જ છે કે આપણે ભલે કોઈને ના કહીએ. એટલે એ કહે છે કે તમે પ્રેમથી તરછોડાઈથી જો પ્રેમી પ્રત્યે દ્વેષ રાખો કે ક્રોધની લાગણી રાખો કે વેદની લાગણી રાખો તો તમને સુખ નહીં થાય. માટે એની પ્રત્યે તો આપણે તો એવો જ પ્રેમ રાખવો, અને પ્રેમની લાગણીમાં રિલકેનું કહ્યું એમ છે કે પૂર્ણતાની અપેક્ષા બીજા પાસે રાખવી નહીં, પ્રેમને પૂર્ણ કરવાનું આપણા પોતાના હાથમાં છે, સામી વ્યક્તિના હાથમાં નથી. ત્યારે એક જાપાનીઝ નવલકથાકાર હન્ટિંગ ગન નામની નવલકથા છે, શિકારી બંદૂક, કે તેમાં એ વાર્તાની નાયિકા જ્યારે કિશોરી તરીકે નિશાળમાં ભણતી હતી ત્યારે કર્તવ્ય અને કર્મણી પ્રયોગ શીખવતા હતા. શિક્ષક પૂછે છે કે વોટ વિલ યુ લાઈક, ટુ લવ ઓર ટુ બી લવ? ત્યારે મોટાભાગની છોકરીએ એમ કહ્યું કે ટુ બી લવ, કોઈ અમને ચાહે અમારે કશું કરવાનું નહીં,
કોઈ અમને ચાહે કોઈ ના વડે ચાહવું બસ એ અમને ગમે, અમારે એમાં કશું કરવાનું નહીં. જે પ્રેમ આપે તે ભોગવવું. એક જ છોકરી એવી નીકળી કે નહીં, આઈ વોન્ટ ટુ લવ, મારે પ્રેમ કરવો છે, કોઈ મને પ્રેમ કરે એટલાથી મને સંતોષ નથી. ત્યારે શિક્ષકે કહ્યું કે તારે પ્રેમ કરવો છે તે તો બહુ ખતરનાક રસ્તો છે, એમાં તો ઘણું સેવાનું આવશે. તો કે ના, એ બધું એમાં આવે જ, એ બધું જાણું છું. પણ મોટા બધા માણસો કોઈ પણ લાગણી પરત્વે સક્રિય થઈને જીવવા માંગતા નથી, પેસિવલી એ લાગણીને જીવી લે છે. તો રીતે કહેશે કે એ ના ચાલે, જે આવું જે આવી કેવળ સહિસલામતી જંકે છે તેને પ્રેમ ચાલો, એ તો જાતને છેતરવાનું છળ છે. એટલા માટે એને કહ્યું કે જે ક્ષતિ થઈ પ્રેમીએ પ્રેમને તરછોડ્યો તેથી, એ પરત્વે મન સાથે સમાધાન કરી લઈને પ્રેમીને માટે એટલો જ પ્રેમ રાખવો એ જરૂરી છે. અને તમે પૂરેપૂરા સંતોષી ક્યારે થાવ? કે જ્યારે તમને બીજી કશી બી ઝંખના ન રહે ત્યારે, જ્યારે ફૂલફિલમેન્ટ તમને થઈ ગઈ હોય ત્યારે. પણ તમે હંમેશા મનથી એમ ઈચ્છા કરો કે હજુ આ આટલું હોય તો સારું, આ મળ્યું પણ આ ન મળ્યું, મારે તો આ પણ પામવું છે, હું તો મહત્વાકાંક્ષી છું, હું તો આ પણ લઈને જ રહી છું. એવી પ્રકૃતિના માણસો કદી સુખી ન થઈ શકે. મહત્વાકાંક્ષા રાખવી પણ એનો લોભ ન રાખો. કોઈ જિંદગીમાં ઓછું નિશાન તો તાકવાનું જ નથી, જે આપણી લગભગ શક્યતાની સીમાની બહાર છે તેને જ પામવાનો પ્રયત્ન તો કરવો જ જોઈએ. પણ લાલસાથી નહીં, અભિમાનથી નહીં કે હું આ પામીને બીજાને દેખાડું, એ વૃત્તિથી નહીં. ત્યારે રિલકે કહે છે કે આ પ્રેમના મર્મનું હારદા છે, કે તમારી પૂર્ણતા માટે બીજાની અપેક્ષા ન રાખો, ઉલટું તમારા પ્રેમથી બીજાને પણ પૂર્ણ કરી દેવાની ઉદારતા રાખો. જોવાનું તમને પ્રેમ જોઈએ છે ને, તમારી પાસે અખૂટ છે અને મારે કોઈ બીજી અપેક્ષા નથી. ત્યારે રિલકેનું એક બીજું પુસ્તક ડાયરી ઓફ માલ્ટે લોરિટ્સ બ્રિગ, એ લગભગ તમારા જેવી યુવાન વયના બધાએ વાંચવું જોઈએ, કારણ કે તમારી ઉંમરના હતા રિલકે ત્યારે લખેલું. ડાયરીના રૂપમાં લખેલી નવલકથા છે, એક પાત્ર છે, અને એમાં એ જીવન વિશેની બધી બહુ જ ગંભીર અને સૂક્ષ્મ વાતો કરેલી છે. જે કોઈ વેદના અને દુઃખને સમજવા માગે એને તો વાંચવી જ જોઈએ. જે કોઈ જીવનમાં કવિતાની એક પંક્તિ લખવા માગે, કશું સર્જવા માગે, એને તો એ ચોપડી વાંચવી જ જોઈએ. ત્યારે એમાં પણ આ વાત રિલકે એક પ્રોડિગલ સન બાઇબલમાં વાર્તા છે કે બાપને બે દીકરા હતા, એક દીકરો ઘરમાં રહ્યો અને બીજો દીકરો ઘરની બહાર નીકળી ગયો. બધું ઘણું કર્યું પણ બધા ધંધા ઊંધા, અને આખરે એ પોતાના પિતાના ઘરનો આશ્રય લેવાને માટે વળી પાછો આવ્યો. ત્યારે વળી પાછો આવ્યો ત્યારે બાપે એનું એટલા જ ઉમળકાથી સ્વાગત કર્યું. અને બાઇબલમાં આવે છે કે એને માટે તો ફેટેડ કા, એટલે રૃષ્ટપુષ્ટ કરેલો વાછરડો વધેર્યો અને એની મિજબાની કરી. ત્યારે પેલો બીજો દીકરો જે ઘરમાં હતો તેને લાગ્યું કે આ બહારથી આવ્યો છે માટે એના કેટલા માન ને, હું અહીંયા છું તો મને શું મળ્યું. એવી બધી બાઇબલમાં જે વાર્તા છે, પણ રિલકે એનું જુદું જ અર્થઘટન કરે છે. એ કહે છે કે એ પેલો જે પ્રોડિગલ સન છે, જે ઉડાવ છોકરો, એ આખી વાર્તા જ રિલકે કહે છે કે એને કોઈનો પ્રેમ જ નહોતો જોઈતો. એવો હતો જેને કોઈનો પ્રેમ જ નથી જોઈતો તે પછી બધે છેડ છેડ ભટક્યા જ કરે, અને વળી પાછો ઘરમાં આવે ત્યારે ઘરના બધાનો પ્રેમ પામે ત્યારે એના જીવને કારક વળે. ત્યારે રિલકે એટલે આ કોઈ માણસ જિંદગીમાં એવું ન કહી શકે કે મને તો કોઈના પણ પ્રેમ વગર ચાલશે. તો એ માણસ ખરેખર પોતાના હૃદયને સમજતો નથી. એટલે રિલકેએ તો પ્રેમનો મહિમા આ રીતે પણ જોયો છે કે બળીગળ સંને પાછા આવવું પડ્યું, કારણ કે એની અત્યાર સુધીની ઈચ્છા શું હતી? વન હુ ડીડ નોટ વોન્ટ ટુ બી લવડ, એવો હતો. ત્યારે જયારે એ પ્રોડિગલ સન જયારે ઘરમાં ઉછરતો હતો અને નાનો હતો, ત્યારે ઘરના બધા જ માણસોને ખૂબ ચાહતા હતા. ત્યારે એને આ બધું બહુ દુઃખ ભર્યું કે શરમ ભર્યું લાગતું હતું, કોઈનો પ્રેમ એને ગમતો નહોતો. અને પછી આખર એણે નિશ્ચય કર્યો કે મારે કોઈને ચાહવું નથી. અને એથી કરીને કોઈ બીજાને માત્ર ચઢાવવાની પેસિવ સ્ટેટમાં મારે મૂકવું નથી. વિચરીબલ પોઝિશન ઓફ બીંગ લવ તો બાઇબલમાં આ પ્રમાણે કહ્યું છે. હવે એ આપણે પ્રેમની જયારે વાત કરીએ છીએ ત્યારે રિલકે જે અર્થમાં એને ઘટાડે છે તે અર્થમાં આપણે સમજવાનું છે કે સામાન્ય રીતે સંસારમાં રિલકે કહે છે કે સંસારના માણસો પ્રેમની વાત જયારે કરતા હોય છે ત્યારે શું એનો અર્થ કરતા હોય છે કે એવો પ્રેમ કે જે બીજી વ્યક્તિને પૂરેપૂરી પામી લેવાય છે, વિથ અ સેન્સ ઓફ પોઝેશન, એટલે એટલે સુધી કે બીજા પ્રત્યે દ્રષ્ટિપાત પણ નહીં કરવાનો, બીજા જોડે બોલવાનું પણ નહીં, સંબંધ રાખવાનો નહીં, એક માલિકીની ભાવના કે નાવ યુ બિલોંગ એન્ટાયરલી ટુ મી, યુ આર માઇન, જેમાં ઘર મારું છે એમાં કોઈ બીજો પ્રવેશીને રહી શકે નહીં, તેમ યુ આર માઇન. તો સંસારનો જે પ્રેમ છે તે આ જાતનો છે અને પછી પોતાની ઈચ્છા પ્રમાણે પેલી વ્યક્તિ વર્તે એવી લાગે. ત્યારે તમે જોશો કે આપણે જો પ્રામાણિકતાથી સમજીએ તો આપણો પ્રેમ આ જાતનો હોય છે અને એમાંથી સંઘર્ષ ઉભો થાય છે. કારણ કે દરેક વ્યક્તિ પ્રેમ કરનાર સામસામે જઈને ઈચ્છે કે આ મારી ઈચ્છાને વસવર્તીને જીવે, પેલી વ્યક્તિ એમ છે કે આ મારી ઈચ્છાને વસવર્તીને જીવે, તો સંઘર્ષ તો થવાનો છે. એટલે પછી જિંદગી સંઘર્ષ, માંથી સમાધાન, સમાધાનમાંથી થોડી કડવાશ રહી જાય, કડવાશમાંથી થોડી વ્યનિવૃત્તિ, લાભ જોઈએ, તક જોઈએ, આ બધી આખી પરંપરા શરૂ થઈ જાય. ત્યારે એ સિવાયનો જે બીજો પ્રેમ છે એની પાછળથી જાગી થાય છે. અને માર્ટે લોરિડ બ્રિગ્સ માં કહ્યું છે કે હી હેડ લવડ એન્ડ લવડ અગેઇન ઇન સોલિટ્યુડ. Each time, with expenditure of his whole nature and with unspeakable fear for the liberty of the other. જો આ જે પછી જે પેલી સાચા પ્રેમની વાત છે તે આ છે, તો એકાંતમાં કોઈને ચાલે. આપણો પ્રેમ તો કેવો છે કે બીજી વ્યક્તિની ઉપસ્થિતિની એને અપેક્ષા છે. જયારે ઉપસ્થિતિ નથી હોતી ત્યારે આપણો પ્રેમ કેટલો રહે છે, કેટલો હોય છે, આપણે બીજા બધામાં ગળામાં પડી જઈએ છીએ. આમ નહીં પણ તમારા એકાંતમાં પણ તમે એને ફરી ફરી ચાહ્યા કરો, સદા ચાહ્યા કરો એવી. અને એમાં આપણી જે પ્રકૃતિ છે, આપણી પાસે જે કંઈ સ્વાભાવિક છે, એમાં હું કશું પણ પાસે રાખ્યા વિના પૂરેપૂરું નોચાવર કરી દઈને ચાહો. ઘણા એમ કહેતા હોય છે કે ભાઈ આ બધું ખરું પણ આટલું તો મારું રહેશે, આ મારાથી નહીં બને. તો કે છે એવું નહીં, પૂરેપૂરું નોચાવર કરવાની તૈયારી હોય તો જ. અને સાથે સાથે પેલી વ્યક્તિને આપણા પ્રેમને કારણે પરતંત્રતા અનુભવી ન પડે એની સતત ચિંતા. જેને ચાહતા હોઈએ તે વ્યક્તિ બિલકુલ પરવશ બની જાય, ભયથી જીવે, પરતંત્ર થઈને જીવે, તો કહે છે કે એ પ્રેમ તો બહુ સ્થૂળ પ્રકારનો પ્રેમ કહેવાય. એટલે જે આપણે જેને ચાહતા હોઈએ તેની સ્વતંત્રતાની ચિંતા સતત આપણે કરવી જોઈએ. એને ઘણી વાર પણ એમ ન લાગે કે હવે આ તો હું સાવ પરતંત્ર છું, એવું એને ન લાગવું જોઈએ. તો પાછળથી માર્ટિન લોરેન્સ બ્રિગ્સ છે તે ડાયરીમાં નોંધે છે કે પછી મારા પ્રેમનો ભાવ બદલાયો અને મને લાગ્યું કે પ્રેમ આને કહેવાય. ત્યારે અહીં આખું પ્રેમનું લક્ષણ બદલાઈ જાય છે અને તે બને છે કે ફિયર ફોર ધી લિબર્ટી ઓફ ધી અધર, જેને ચાહતા હોઈએ તેની સ્વતંત્રતા માટેની જાગૃત ચિંતા. અને રિલકેર માટે પ્રેમની વ્યાખ્યા એ થાય છે. એના લગ્ન વખતે પણ એણે એની પત્નીને કહેલું કે ક્લેરા એનું નામ હતું, એની પત્નીને કહેલું કે લગ્નનો મારે પણ અર્થ આ છે કે આપણે બંને એકબીજાના એકાંતને અણબોચ્યું રાખવાની ચિંતા છે, ટુ ગાર્ડ ઇચ અધર સોલિટ્યુડ, એમાં ભંગ ન પડવું જોઈએ. કારણ કે સર્જનને માટે એકાંત જરૂરી છે. દસ વીસ માણસની મંડળીમાં બેસીને સર્જન થતું નથી. ગમે તેટલો બે વ્યક્તિને પ્રેમ હોય પણ કવિતાની બે લીટી લખવી હોય કે ચિત્ર દોરવું હોય કે સંગીતનું તરત બેસાડવી હોય તો એકાંત જોઈએ. સર્જનની આ સ્થિતિ છે. અને આ વાત જયારે રિલકે વાત કરે છે ત્યારે સર્જકના પ્રેમની વાત કરે છે. સંસારના લોકો તો એની પોતાની રીતે પ્રેમ કરવાના, સંસાર ચલાવવાના, લડવા ઝઘડવાના, અને આ બધું એને કોઠે પડી ગયું છે માટે એના વિશે ફરિયાદ પણ નહીં કરવાના. તો આ પ્રેમ તો જેને ચાહે છે તેને પૂરેપૂરો એમાં ઓતપ્રોત થઈ જાય છે એવી એની ઉત્કટ લાગણી હોય છે. જેમ કે પેલા લેસર રેઝ આવે છે તો કોઈ પણ પદાર્થને ભેદીને આકાર નીકળી શકે છે. હવે સૂર્યના જે કિરણો છે એ તમે દિવાળ કરો તો એની આરપાર નથી જતા, પણ લેસર રેઝ આવે છે જે શસ્ત્રક્રિયામાં હવે વપરાય છે એ ગમે તેને ભેદીને આરપાર જઈ શકે છે. તો પ્રેમ એ લેસર રેઝ જેવો હોવો જોઈએ. એ અમુક જગ્યાએથી પાછો હોય એને આ ન સમજાય અહીં સુધી જઈ ન શકે એ વાત જ ખોટી, તો પછી એ પ્રેમ નથી. અને એ જો બને તો જ એ પ્રેમને મુક્ત અવકાશમાં, પ્રકાશમાં લાવી શકે અને ત્યાં જ એ મુક્તિને અનુભવી શકે. અને એટલે રિલકે કહે છે કે જે કોઈ આ રીતે ચાહી શકે તેને જ ખબર પડે કે પ્યોર સ્પેસ શું છે. પ્યોર સ્પેસ, અકલુષિત અવકાશ. કારણ કે આપણે કોઈ સાથે બેઠા હોઈએ છીએ ત્યારે તે વ્યક્તિ છે તે આપણા અવકાશને અમુક રીતે કલુષિત કરે છે, સંકુચિત કરે છે. ઘણી વાર આપણને નથી થતું કે કોઈ આવીને બેઠું હોય તો આપણા મનમાં એમ થયા કરે કે હવે આ જાય તો સારું. એ વ્યક્તિ અક્ષર પણ બોલી નથી હોતી છતાં પણ આપણને એવું લાગવા માંડે. એનું કારણ એ જ કે એ લોકો અવકાશને શુદ્ધ કે પવિત્ર રહેવા દેતા નથી. એ લોકોના મનમાં કંઈક એવું ચાલી રહ્યું હોય છે કે જે અવકાશને કલુષિત કરે છે. ત્યારે પ્રેમ કોની વચ્ચે શક્ય હોઈ શકે કે જે બંને એકબીજાના અવકાશને પવિત્ર, સ્વચ્છ, શુદ્ધ રાખી શકે તેની વચ્ચે પ્રેમ હોઈ શકે. આપણે ત્યાં કબીરે આ વાત કરી છે કે જો કે તેઓ ઘર દીધી જે ચુંદરિયા, જે ચુંદડી લગ્ન વખતે પહેરાવેલી એ કલુષિત કર્યા વિના એવી ને એવી ઘર દીધી જો કે ત્યો. ત્યાં પણ જે રિલકે કહે છે એ જાતનો ભાવ છે. એટલા જ માટે કહે છે ને કે ઢાઈ અક્ષર પ્રેમ કા. એ પંડિત તો બહુ ભણી ભણીને મોટા પંડિત થયા પણ પ્રેમનો જે અઢી અક્ષર છે એ સમજી ન શક્યા તો એનું શું. પછી પેલા એટલા માટે કહે છે કે તમે મુલ્લા બાણ પુકારે છે તેને કબીર કહે છે કે ભાઈ તું કોને બોલાવે છે. જે કીડી કે પગ નેવુર બાજે સોભી સાઈ સુનત હે. કીડી ચાલે છે અને ચાલવાના એના પગમાં ઝાંઝર વાગે છે તે પણ તેનો ઉપર બેઠો બેઠો સાંભળે છે તો એને શા માટે તારે બાંધ ઉકાળીને બોલાવે છે. આમ કબીરે કહ્યું છે. ત્યારે જો કે આ પ્રેમનો જે મહિમા છે તે આ છે. ત્યારે શરૂઆતમાં કદાચ આપણને એમ લાગે કે આ જે વાત છે એ પ્રેમમાંથી અંગત સ્વાર્થ છોડી દેવો અને પ્રેમને નિસ્વાર્થી બનાવવાની વાત છે. પણ રિલકેને એટલું જ નથી કહેવું. જો રિલકેની પ્રેમની વાત આપણે આજે સમજીશું તો એને અન્યાય થશે. ત્યારે સાચો પ્રેમ કોઈપણ વ્યક્તિને માટે એ કેવળ કામ વાસનાથી પર છે. જ્યાં સુધી કામ વાસના તીવ્ર હોય છે કે ભોગ તીવ્ર હોય છે ત્યાં સુધી સહમી વ્યક્તિ આપણી ભોગ વાસનાની તૃપ્તિને અત્યારનું સાધન છે. એના માટે એ સાધન છે આપણું છે માટે એના પર આપણું સ્વામિત્વ છે, પ્રભુત્વ છે, સેન્સ ઓફ પોઝેશન છે. એનાથી ધીમે ધીમે પર જઈ શકાય. કોઈ એમ નથી કહેતું કે તમે એકદમ આનાથી પર થઈને પ્રેમ કરો, એ વાત પણ અશક્ય છે. પણ ત્યાં અટકી ન જવું જોઈએ. પછીથી જેને આપણે ચાહતા હોઈએ તે એ આપણા સ્વાર્થની તૃપ્તિને માટે સાધન કરતા કંઈક વિશેષ છે અને એને પોતાનું આગવું અસ્તિત્વ અને એની સ્વતંત્રતા છે. આ વાતનો આપણે સ્વીકાર કરતા થઈએ છીએ. રિલકે કહે છે કે હું અને તુંનો જે સંબંધ છે એ પણ પછીથી તો ચાલ્યો જાય છે. ત્યારે ઘણાએ ટીકા કરી છે રેલકેની કે સમાજમાં રહીને આપણે આવો પ્રેમ ન કરી શકીએ, અને રિલકેને તો ઘર લગ્ન કર્યા છતાં ઘર નહોતું માંડ્યું અને સામી વ્યક્તિની જવાબદારી લીધી નહોતી, એટલા માટે રિલકે પ્રેમની આવી વાત કરી છે. ત્યારે શરૂઆતમાં માલ્ટે આના જવાબમાં માલ્ટે લોરિસ બ્રિજમાં એક પરિચ્છેદ આવે છે કે પ્રોડિગલ સનની વાત વિશે છે તે હું વાંચું છું. બટ વોટ હી ધેન ડિઝાયર્ડ વોઝ ધેટ ઇનર ઇનડિફરન્સ ઓફ સ્પિરિટ વિથ સમટાઈમ્સ ઓફ એન અર્લી મોર્નિંગ ઇન ધ ફિલ્ડ સીઝ હિમ સો અનએલોય ધેટ હી બિગેન ટુ રન ધેટ હી માઇટ હેવ નાઈધર ટાઈમ નોર બ્રેથ ટુ બી મોર ધેન અ ટ્રાન્ઝિયન્ટ મોમેન્ટ ઇન વિચ ધ મોર્નિંગ બીકમ્સ કોન્શિયસ ઓફ ઇટ સેલ્ફ. ત્યારે ઇનર અહીંયા એક મહત્વનો શબ્દ એને વાપર્યો કે ઇનર ઇન્ડિફરન્સ ઓફ સ્પિરિટ. ત્યારે એનો જે અનુભવ થાય છે તે કેવો તેનું વર્ણન કરે છે કે જ્યારે એને જે ઈચ્છા થઈ તે શું કે ચેતનાની એક આંતરિક અનુભવની એવી સ્થિતિ કેવી નિરપેક્ષતા બની, કશા પાસે કશી અપેક્ષા નહીં, એવી સ્થિતિમાં તમે ચાર ડગલા ભરો તો તમને કોઈ જુદો જ અનુભવ થાય. એ અનુભવને અહીં પછી રીતે વર્ણવે છે કેવી રીતે વહેલી સવારે ખેતરોમાં એ જ્યારે આવી ચેતનાની સ્થિતિ કેળવીને ફરતો ત્યારે જ્યારે અવકાશ એટલો બધો અંતરાય વિનાનો મુક્ત થઈ જતો કે ચાલે તો પણ જાણે એને દોરવા જેવું લાગતું. જેટ હી બિગેન ટુ રન ધેટ હી માઇટ હેવ નેધર ટાઈમ નોર બ્રેથ ટુ બી મોર ધેન અ ટ્રાન્ઝિયન્ટ મોમેન્ટ ઇન વિચ ધ મોર્નિંગ બીકમ્સ કોન્શિયસ ઓફ ઇટ સેલ્ફ. પ્રભાત જ્યાં પ્રભાત હોવાની સભાનતા ધરાવે છે એ ક્ષણ પર જઈ પહોંચે છે, અને ત્યારે આ ક્ષણ માત્ર ક્ષણ જેવી છે એનું એને ભાન રહેતું નથી, કારણ કે સમયના એ પરિમાણથી એ પર જઈ શકે છે. ત્યારે જો સમયને ઉલ્લંઘી જવો, નિરપેક્ષતા કેળવવી અને એ રીતે મળેલી મુક્તિને અનુભવવી, આ ત્રણ વાત એમાં આવી. ત્યારે આ જે ઇનર ઇન્ડિફરન્સ ઓફ સ્પિરિટ એટલે આંતરિક ચેતનાની જે નિરપેક્ષતા એ રિલકેન મન એક ધર્મ છે, એ કોઈ અમુક વ્યક્તિ પરત્વેનું આપણું વર્તન નથી, પણ આપણે પોતે આપણી આજુબાજુ ઊભું કરેલું એક વાતાવરણ છે અને આપણી સાથે જે કોઈ હોય તે પણ એ મુક્તિ અનુભવે, તે પણ આ સમયાતીત એવી સ્થિતિનો અનુભવ કરે ત્યારે એની ઈચ્છા છે અને એને જ રિલકે પોતાની સંજ્ઞા છે. શું કહે છે એને? ઓપનનેસ. ત્યારે કોઈ પણ વ્યક્તિને એની સાચી મહત્તામાં ઓળખવી હોય તો એની ઓપનનેસ કેટલી છે તે આપણે જાણતા હોવું જોઈએ. તો ઘણા માણસો તમે જોશો કે એના પોતાના કેટલાક અભિપ્રાયો, કેટલાક પૂર્વગ્રહો, કેટલીક દૂર, કેટલા તરંગ, અહંકાર, આ બધામાં સંકોચાઈને પૂરાઈને જીવે છે. દે ડોન્ટ ઓપન આઉટ ઇઝીલી. તમે ગમે તે પ્રયત્ન કરો, એમના પર ગમે તેટલો પ્રેમ વરસાવો, ત્યારે પોતાના આગવાપણાના નામે જે કશું એમને હાથ લાગ્યું છે તેને વળગીને અહંકારપૂર્વક પોતાના પૂર્વગ્રહો બિલકુલ અભિભૂત થઈને એ લોકો પડ્યા રહે છે. ત્યારે આ ઓપનનેસ નથી, એટલે ઓપનનેસ હોવી જોઈએ. અને ત્યારે જે કંઈ તમારી આજુબાજુ ઈશ્વરે સર્જેલું છે એની સાર્થકતા અને સમૃદ્ધિ તમને સમજાય છે. અત્યારે જે સૂર્યનો જે તડકો પડે છે, ક્યાં ક્યાં કેવી લીલા કરે છે, પાંદડાના કેવા પડછાયા પડે છે, પાણીમાં કેવા એના પડછાયા પડે છે, કેવી ભાત છાયા અને પ્રકાશની સર્જાય છે, કેટલી બધી વૈવિધ્યભરી સૃષ્ટિ છે આપણે જોતા નથી. કારણ કે આપણી સામે એક સંકુચિત પ્રયોજન છે કે આપણે અભ્યાસ કરવાનો છે અને આમાંથી પરીક્ષામાં પૂછાવાનું છે. એટલે પેલો આંધી બાંધેલા ઘોડાની જેમ આપણે અત્યારે આટલું જ માત્ર જોઈએ છે, તેમ સંસારમાં માણસો મોટે ભાગે ચાલતા હોય છે અને એટલે જ ઓપનલેસ નથી હોતી. ત્યારે આ જે પ્રેમ છે એમાં પેલી સામી વ્યક્તિને માટેની કોઈ અપેક્ષા નથી હોતી કે એ આમ કરે કે તેમ કરે કે આ આપે કે તે આપે. તેની સાથે સાથે એની તપાસ લેવી, એની પરીક્ષા લેવી, એના વર્તન વિશે અભિપ્રાય ઉચ્ચારવો, ન્યાય ચૂકવવો એવી પણ વૃત્તિ નથી હોતી. ત્યારે અલ્બર્ટ કેમ્યુએ કહેલું કે સંસારમાં સૌથી મોટી વાત જે ટાળવા જેવી છે તે છે કે નેવર ટુ જજ અનધર હ્યુમન બીંગ. તમારી સાથે સંબંધમાં આવેલા કોઈ પણ માણસના વર્તન વિશે તમારે ચુકાદો ન આપવો, આ સૌથી મોટું પાપ છે. એમાંથી જ બધી વિટંબણાઓ શરૂ થાય છે. તમે મોડું કગાડીને કોઈને વિશે કશું બોલી નાખો, ત્યાંથી બધી આખી સંઘર્ષની ભૂમિકા રચાતી આવે છે. કદી રિલકે પણ કહે છે કે કોઈની તપાસ લેવી, પરીક્ષા લેવી, કોઈનો ન્યાય ચૂકવવો એ વાત ખોટી છે, એ ન કરવું. તો આ નિરપેક્ષતા, જ્યારે આ પ્રેમ માત્ર નિસ્વાર્થ છે, આ પ્રેમ પ્રિયતમાની સ્વતંત્રતા પર તરાપ મારતો નથી, એટલું જ માત્ર રિલકેને કહેવું નથી, એ એમ પણ કહેવા માંગે છે કે આપણે એક એવી સ્થિતિને ઉલ્લંઘીને જઈએ છીએ કે જ્યારે આપણે ચાહતા હોઈએ છીએ તે એક વધારે મુક્ત અવકાશમાં પ્રવેશવાને માટેનું સિંહદ્વાર આપણને બતાવે છે. એટલે રિલકેને મન પ્રેમની પૂર્ણાહુતિ ક્યાં, પ્રેમની પરિણતિ ક્યાં? તો કે ઓપનનેસ. અને સૌથી સારામાં સારી વસ્તુ તમે પ્રેમીને આપી શકો તે આ ઓપનનેસ. ઓપનનેસ તરફ જવાનો રસ્તો ચીંધી શકો, એના દ્વાર ખોલી આપો, બસ આ તમે સારામાં સારું પૃથ્વી પર સારામાં સારી વસ્તુ કોઈને આપી શકાતી હોય તે આ. ત્યારે આ છે તે નિર્વિઘ્ન એવો સ્વતંત્રતા પ્રત્યેનો માર્ગ, અનઓબસ્ટ્રક્ટેડ પાથ ટુ ફ્રીડમ. અને એટલા માટે કેવળ વ્યક્તિગત ભૂમિકાથી શરૂ થતા પ્રેમને આ ભૂમિકા સુધી લઈ જવી એ રિલકેનો આદર્શ છે. અને એ માટે બીજી વ્યક્તિનું હોવું જરૂરી છે. કેવળ આપણે પોતાની જાતને ચાહીને ના કરી શકીએ, બીજી વ્યક્તિની સાથેનો પ્રેમ આપણને આ દિશામાં પ્રવૃત્ત કરે છે. પણ કદાચ એ પ્રેમ બે વ્યક્તિ વચ્ચેના પ્રેમની સીમામાં આપણને રૂંધી પણ રાખે તો ઓપનનેસ ન મળે. ત્યારે આ વિસ્તારથી ચર્ચા હું એટલા માટે કરું છું કે આખો રિલકેની એલિગીઝમાં પ્રેમ છે એનું વારે વારે મહત્વ કવિ કહેતા હોય છે. અને એ માટે જ પ્રેમીઓને બહુ જ મોટા સ્થાને પ્રતિષ્ઠિત કરે છે. ત્યારે શા કારણે એ આપણે સમજવું જોઈએ. ત્યારે પાછું માલ્ટન લોઈડ બ્રિગ્સમાં અને બીજી એલિજીમાં પણ કવિ આ વાત કરે છે. તો માલ્ટન લોઈડ બ્રિગ્સનું પાત્ર છે તેનો અનુભવ વર્ણવતા આ પ્રમાણે કહે છે કે હાઉ હી વુડ વીક ફોર હોલ નાઇટ with the longing to be himself shot through with such rays. આવી નિરપેક્ષતા, આવી ઓપનનેસ, એના પ્રકાશથી પૂરેપૂરો ઓતપ્રોત થઈ જવાને માટે એણે કેટલી રાતે જંક્યું હતું. ઓ નાઇટ્સ બટ વુમન લવ હુ યીલ્ડ ઇઝ સ્ટીલ ફાર ફ્રોમ બીંગ વુમન હુ લવ્સ. જે નારી ચાહે છે અને સહેલાઈથી પરવશ થઈ જઈ શકે છે ત્યાં આગળ પ્રેમ અટકતો નથી. ઓ નાઇટ વિધાઉટ કોન્સોલેશન એર ઇઝ ઓવરફ્લોઇંગ ગિફ્ટ કેઇમ બેક ટુ હિમ પીસમિલ એન્ડ હેવીલી ટ્રાન્ઝિયન્સ હાઉ ઓફન હી થોટ ધેન ઓફ ધ ટ્રુબેડોર્સ હુ ફિયર્ડ નથિંગ મોર ધેન ટુ બી ગ્રાન્ટેડ વોટ દે આર અન્ટિલ ફાઇનલી હુ નો લોંગર હેડ ધ હોપ ઓફ મીટિંગ ધ લવર હુ શુડ પેનેટ્રેટ હેમ અટરલી. તો જ્યાં પૂરેપૂરા એકબીજામાં ઓતપ્રોત ન થઈ શકાય, જ્યાં ક્યાંક પણ અંતરાય આવે ને આપણે અટકી જઈએ ત્યાં સુધી પ્રેમ સાચો નથી. આ વાત ફરી ફરી એને કહી છે. એટલે અલા રોગગ્રીએ જેવા ફ્રેન્ચ નવલકથાકારોએ આજે એક વસ્તુ તરફ આપણું ધ્યાન ચીંધ્યું છે અને એ અર્થમાં અસ્તિત્વવાદી નવલકથાકારો શાસ્ત્ર કેમ્યુના કરતા જયારે આગળ ગયા છે. મિશેલ ડ્યુટો, અલા રોગગ્રીએ એ આખો છે નવા નવલકથાકારો ફ્રાન્સના. તે લોકોએ કહ્યું છે કે માણસો હવે માણસને માણસ તરીકે જોતા નથી, માણસો માણસને વસ્તુ તરીકે જુએ છે અને એટલે ધ મેન હેઝ ડિસએપિયર ફ્રોમ ધ સરફેસ ઓફ ધીઝ અર્થ, વોટ રિમેઇન્સ આર ઓબ્જેક્ટ. એટલે જાણે કે હવે માણસ પૃથ્વી પર દેખાતો નથી, પદાર્થો છે. અને એને કહ્યું છે થિંગિઝમ, રિયલિઝમ નહીં પણ થિંગિઝમ. થિંગ એટલે વસ્તુ. ટુ રિડ્યુસ હ્યુમન બિંગ્સ ટુ ઓબ્જેક્ટ્સ એન્ડ થિંગ્સ, એટલે માણસને માણસ તરીકે જીવવાનું બહુ અઘરું લાગે છે. પણ માણસને પદાર્થ બનાવી દો તો એના પદાર્થને જેમ વાપરી શકો, ઉપયોગ કરી શકો, આ સહેલું છે. એટલે પ્રેમમાં આ ન બને. દરેક વ્યક્તિ બીજી વ્યક્તિની સ્વતંત્રતા પૂર્ણતાને માટેનો નિમિત્ત બનીને રહેવી જોઈએ, ભોગવવાના પદાર્થ બનીને રહેવી ન જોઈએ. અને એને માટે ઓપનનેસ તરફ લઈ જવી જોઈએ. હવે આ જે 48-52 પંક્તિમાં આ વાત પૂરેપૂરી સ્પષ્ટ કરીને કવિએ સમજાવી છે, એ પંક્તિ વાંચું છું. Should not this oldest suffering be finally growing fruitfuler for us? Is it not time that in loving we freed ourselves from the loved one and quivering endure as the arrow endures the string to become in the gathering outlet something more than itself? ફોર સ્ટેઇંગ ઇઝ નો વર. અને બહુ સ્મરણમાં જડાઈ જાય એવી પંક્તિઓ છે. અને એક બહુ સાદી ઉપમાથી આ વાતને બહુ સચોટ રીતે મૂકે છે. દાખલા તરીકે કોઈ બાણ તાકે છે, ધનુષમાંથી બાણ તાકે છે તો શું કરે છે? તો કહે છે કે એની ફણસ બિલકુલ તંગ હોય છે અને પછી જ્યારે આમ ફણસ ખેંચીને બાણને છોડે છે ત્યારે એ ધનુષની સીમામાં રહેતું નથી, પછી એ દૂર સુધી જ્યાં નિશાન છે ત્યાં સુધી જઈ શકે છે. ત્યાં આવો સંબંધ પ્રેમીઓ વચ્ચે હોવો જોઈએ, ઉલંઘી જવાનો, દૂર દૂર સુધી જવાનો. એટલે કે છે કે ધ એરો એન્જોયર્સ ધ સ્ટ્રીંગ, તંગ પણસને જે રીતે બાણ સહી લે છે. શા માટે? ટુ બીકમ ઇન ધ ગેધરિંગ આઉટલિક સમથિંગ મોર ધેન ઇટસેલ્ફ. અને પછી જે મોટો જે કૂદકો મારીને દૂર જાય છે ત્યાં એ પોતે છે, એથી કંઈક વિશેષ બને છે. કારણ કે પછી કવિ કહે છે, હવે આમ સૂત્રાત્મક પંક્તિ છે, ફોર સ્ટેઇંગ ઇઝ નો વે. ધનુષ અને બાણ એવી ઈચ્છે કે અમે એકબીજાને વળગીને જ રહીશું, અથવા કોઈ પણ વ્યક્તિ જીવનમાં ઈચ્છે કે બસ હવે આ એવી એક સ્થાને આવી પહોંચ્યા છીએ અથવા એવું કંઈક મળી ગયું છે કે જ્યાંથી હવે અમારે એક ડગલું આગળ પાછળ સાથે જવું નથી, તો રિલકે કહે છે કે એ અશક્ય છે, કારણ કે સ્ટેઇંગ ઇઝ નો વે. કોઈ ક્યાંય સ્થિર થઈને ઉભું રહી શકે નહીં આ સંસારમાં. અને એટલે સંસ્કૃતમાં તો સરસ હરતી દેટ વિચ ઓલવેઝ મૂવ્સ. પણ માઇક્રોસ્કોપમાંથી પાણીનું ટીપું જોશો તો એની અંદર રહેલું એક કણ બીજા કણ પાછળ આમ ચાલ્યા જ કરે છે, ફર્યા જ કરે છે. એ પાણીનું ટીપું આપણા હાથમાં સ્થિત છે, પણ માઇક્રોસ્કોપમાંથી જુઓ તો આખો રાસ ચાલ્યા જ કરે છે. જેમ ગરબામાં તમે ગોળ ફરો છો તેમ એક અણુ પાછળ બીજું અણુ એમ ફર્યા જ કરે છે. ઇલેક્ટ્રોનની પાછળ પ્રોટોન ફર્યા જ કરે છે. આ સંસારમાં કશું પણ સ્થિત નથી. એટલે કહે છે કે સ્ટેઇંગ ઇઝ નો વે. ક્યાંય તમે અહીં ડેરા તંબુ રાખીને મુકામ કરીને પડ્યા રહીશું, બસ હવે આગળ જવું નથી, આજે મળી ગયું તે બસ એટલું છે કે તેમાં અમે પૂર્ણ છીએ, તો એ વાત નથી. તમને ધક્કો મારીને સંસાર દોડાવે છે. સમુદ્રમાં જોશો કે એક મોજું આવે છે, એની પાછળ બીજું મોજું આવે છે, એની પાછળ ત્રીજું મોજું આવે છે, અટકતું જ નથી. પવનની લહેર પાછળ લહેર આવે છે, ખરેલા પાંદડા પાછળ પછી બીજી કૂપળ બેસે છે, સૂરજ આસમે છે અને ચંદ્ર ઉગે છે અને તારા દેખાય છે, ચાલ્યા જ કરે છે. અને આ જ કોસ્મિક ડાન્સ જેને આપણે શિવનું નટરાજનું નૃત્ય કહ્યું છે આ જ. અને મોડર્ન ફિઝિક્સે બતાવ્યું છે કે આ જ આખો અણુઓનું નૃત્ય છે. એના જ લયની વાત શિવના નટરાજના નૃત્યમાં કરેલી છે. એટલે આજનું ફિઝિક્સ અને આપણા નટરાજના નૃત્યની વાત અને એમાંથી જે થયેલી આખી જગતની સૃષ્ટિની જગતના લયની વાત બંનેના છેડામાં છે. ત્યારે રિલકે એવા જ અનુભવથી કહે છે કે ફોર સ્ટેઇંગ ઇઝ નો વે. એ પંક્તિઓ ફરીથી વાંચું છું. શુડ નોટ ધીઝ ઓલ્ડેસ્ટ સફરિંગ, આ પ્રેમ છે એની જે વ્યાતના છે, એની જે વેદના છે, સૌથી જૂની છે. માતા બાળક જન્મે ખોળામાં રહે ત્યાં સુધી તો જાણે એને ખૂબ વાલ કરે, મોકી થતું જાય, દોડવા શીખે, ઘરમાંથી બહાર દોડી જાય, શોધવા જવું પડે. અને પછી રમતનો એટલો બધો રસ કે બે કોળિયા જમાડવો હોય તો પણ મારે પાછા પાછા દોડવું પડે. સત્યજીત રાય પથેર પાંચાળીમાં સરસ દ્રશ્ય બતાવ્યું છે. બાણ તાકવાનું શરૂઆતમાં શીખ્યો છે અને દોડે છે. ધનુષમાંથી છૂટેલા બાણની જેમ છોકરો દોડ્યા કરે અને માં બિચારી પેલી પડાસલા જેવી રે પાછળ પાછળ દોડે. પછીથી દીકરો મોટો થયો, ઘરમાં હું આવી પછી માં દીકરાને પોતાનો કહી શકે નહીં, એવું કરવા જાય તો સંઘર્ષ ઉભો થાય. એટલે આ પ્રેમની જે વેદના છે સૌથી જૂની છે. ઓલ્ડેસ્ટ સફરી જે એટલા માટે કહ્યું કે ઇટ ઇઝ ધ ઓલ્ડેસ્ટ સફરી. અને તેને આપણે પૂરેપૂરું સમજ્યા નથી અને સમજ્યા નથી માટે સફરિંગને નિરર્થક જવા દીધું છે. એમાંથી કશું ફળ પામ્યા નથી, સફળતા મેળવી નથી. નહીં તો આપણે જીવનનો મર્મ શું છે તે જાણી શક્યા હોત. અને હવે તો એ સમજવાનું મુહૂર્ત આવી લાગ્યું છે, કારણ કે એક જાતની એમાં તાત્કાલિકતા છે. અને આપણા અસ્તિત્વનો આખો મર્મ સમજવાનું મુહૂર્ત હવે દૂર નથી. ક્યાં સુધી આપણે નાના વાંચે એમ તેને પડ્યા રહીશું? એટલે રિલકે કહે છે, ઇઝ ઇટ નોટ ટાઈમ, શું હજુ સમય થયો નથી? ઇઝ ઇટ નોટ ટાઈમ? કારણ કે આ જે પ્રેઝન્ટ ટાઈમ જે આપણે બે બે વિશ્વયુદ્ધોની કસોટીમાંથી પસાર થયા, અણુ બોમ્બ જોયો, હાઇડ્રોજન બોમ્બનો સંહાર, નાપામ બોમ્બ, આ બધા યુદ્ધો, એની વિભીષિકા, એનો હત્યાકાંડ, મનુષ્યની સ્થિતિ, આ બધું આપણે જોયું. એટલે એ લોકો પૂછે છે કે ઇઝ ઇટ નોટ ટાઈમ, તો હવે નહીં તો ક્યારે? કારણ કે હવે અત્યારે આપણી માનવી હોવાની પરિસ્થિતિનો ક્યાસ કાઢી લેવો જોઈએ. વોટ ઇઝ ઇટ ટુ બી હ્યુમન? વોટ ઇઝ ધ હ્યુમન સિચ્યુએશન એન્ડ વોટ વી આર સપોઝ ટુ ડુ? આ ત્રણ વસ્તુનો આજે વિચાર કરી લેવો જોઈએ. તો રીતે કહે છે કે પ્રેમની જે રિલકેની ભાવના છે એને વિશે જો આપણે વિચારીએ તો કેટલીક વાર આપણને એમ લાગે કે આ પ્રેમનો જે અર્થ કરે છે એ આપણને તો જરા હેપતાવી મૂકે એવો છે અને એનું અર્થઘટન કંઈક વિલક્ષણ લાગે એવું છે. પણ એના મૂળમાં રિલકેની પોતાની અભિજાતના દ્રઢ અંગત સંબંધો બાંધવાની અશક્તિ રહેલી છે. કદાચ એમ પણ હોય કે માનવ જીવનમાં જે સંબંધો છે એ સમાજ વ્યવસ્થાને કારણે દ્રઢ રહે, કોઈ કર્તવ્યના પાલનની ભાવનાથી દ્રઢ રહે, પણ કેવળ પ્રેમને કારણે દ્રઢ રહે એવી કોઈ શક્યતા જ નથી એવું એને લાગ્યું હોય. લગ્ન સંબંધો છે તો સપ્તપદીની પ્રતિજ્ઞાને આધારે ટકી રહે છે, બાકી વિખવાદ કેટલા થાય છે, ક્લેશ કેટલા થાય છે અને લગ્ન વિચ્છેદની છૂટ આપ્યા પછી કેટલા બધા લોકો એનો લાભ લે છે. એટલે આપણો પ્રેમ એના પર બહુ જોર મૂકી ન શકાય, એ તૂટી પણ જાય. તો એ રિલકેની પોતાની જે લાગણી છે કે પોતાની જીવનની જે વાત છે એ કાવ્યમાં આપણી કાવ્યની ચર્ચામાં અપ્રસ્તુત છે. પણ એક શક્ય કારણ આવા અર્થઘટનનું એ હોય કે અંગત સંબંધની દ્રઢતા એણે પોતે અનુભવેલી નહીં અને એનું પરિણામ એ જ આવે છે કે આપણે ખૂબ વેદના સહન કરવી પડે છે. કોઈ પણ સંબંધ પાછળ વેદના નથી મૂકી જતો એવું નથી, એટલે સફરિંગ રિલકે સ્વીકારી છે કે આપણે વેદના સહન કરવી પડે છે. પણ એનો અર્થ એ પણ નથી કે આપણે કેવળ નકારની ભાષામાં વાત કરવી જોઈએ, બધું જ નેગેટિવ છે એમ નહીં. જેને પોઝિટિવ કહી શકાય એવા પણ અનુભવો આપણને થાય છે. Get it?